રવિવારની પાઠશાળાનો વિષય પાંચ ભાવ, એની આપણે ચર્ચા કરી રહ્યા છે. પાંચ ભાવમાં હમણાં સુધી આપણે ઘણી બધી ચર્ચા કરી. ગયા વખતે આપણે ક્ષયોપશમિક ભાવની ચર્ચા ચાલુ છે. એમાં ગયા વખતે આપણે ક્ષયોપશમિક ભાવના જે 18 ભેદ છે એ 18 ભેદની આપણે ચર્ચા કરી હતી. 18 ભેદમાંથી છેલ્લા 2 ભેદની ચર્ચા બાકી છે અને બીજા 16 ભેદની ચર્ચા આપણે ઓલરેડી કરી ચૂક્યા છે. ખાલી વિસ્તારમાં ન જતા આપણે ખાલી એના નામ બોલીને પછી જે 2 ભેદની ચર્ચા બાકી છે એ ઘણો વિસ્તારવાળો વિષય હોવાના કારણે આજે આપણે એ 2 ભેદની ચર્ચા કરશું અને ઓવરઓલ હમણાં સુધી જે 3 આપણે ભાવ કર્યા એ 3 ભાવની ચર્ચા પૂરી થશે. 5 અસાધારણ ભાવ જીવના કીધા છે કે જીવ સિવાય બીજા કોઈ અન્ય દ્રવ્યમાં એ ભાવ જોવામાં આવતા નથી. અપશમિક કાયિકો ભાવો મિશ્રત્વ જીવત્વ સ્વતત્વ મોદય પારિણામિક કૌશ આ સૂત્ર તત્વાર સૂત્ર ના બીજા અધ્યાયનું પહેલું સૂત્ર છે, જેમાં ઉમા સ્વામી આચાર્યએ આ 5 ભાવોનું વિસ્તારથી વર્ણન કર્યું છે. ઘણા બધા બીજા ગ્રંથોમાં પણ આ 5 ભાવની ચર્ચા વિસ્તારથી આવી છે. એમાં આપણે સૌથી પહેલા અપશમિક ભાવની ચર્ચા કરી, જેમાં આપણે વાક્ય હંમેશા બોલતા આવ્યા છે કે અપશમિક ભાવ વગર ધર્મની શરૂઆત ન થાય. એના પછી આપણે કાયિક ભાવની ચર્ચા કરી, જેમાં આપણે એ સમજ્યા કે કાયિક ભાવ વગર કોઈ અરિહંત અને સિદ્ધ પરમાત્મા ન હોય. હવે આપણે જે ક્ષયોપશમિક ભાવની ચર્ચા કરી રહ્યા છે એ ક્ષયોપશમિક ભાવ વગર કોઈ છદ્મસ્થ ન હોય. આ ચર્ચા ચાલે છે. ક્ષયોપશમિક ભાવ વગર કોઈ છદ્મસ્થ ન હોય. છદ્મસ્થના ગુણસ્થાન કયા કયા છે? તો કે છદ્મસ્થના ગુણસ્થાન 1-12 ગુણસ્થાન છે. તો 1-12 ગુણસ્થાનમાં આ ક્ષયોપશમિક ભાવ જોવામાં આવે, એટલે કે 1-12 ગુણસ્થાનમાં જે જીવો છે એ જીવોને આ ક્ષયોપશમિક ભાવ જોવામાં આવે છે. હવે આપણે જે ક્ષયોપશમિક ભાવની વિસ્તારથી ચર્ચા કરી, એમાં આપણે પહેલા ક્ષય ઉપશમ, ક્ષય ઉદય અને ઉપશમ એવી રીતના 3 શબ્દ લીધા. ક્ષય એટલે અહીંયાનો શું અર્થ, જે 2 મિનિટમાં આપણે એની ચર્ચા કરીએ, બહુ સરસ. ક્ષય એટલે ઉદયાભાવી છે. ક્ષય ભાવમાં જે ક્ષય છે એ ક્ષય અહીંયા નહીં લેવાનો. ક્ષય એટલે ઉદયાભાવી છે. પછી ઉદયનો અર્થ શું લેવાનો? ઉદયનો અર્થ ફળદાન સામર્થનું પ્રગટ થવું. શબ્દ બરાબર સામર્થ, એનો અર્થ તમે સમજાશે. ફળદાન સામર્થનું પ્રગટ થવું એનું નામ ઉદય. અને ઉપશમનો અર્થ સદ અવસ્થા રૂપ ઉપશમ. તો આ રીતે ક્ષય ઉદય ઉપશમ એમ કરીને ક્ષયોપશમનો જે શબ્દાર્થ છે એ શબ્દાર્થ આપણે ચર્ચા કરી. એના પછી આપણે એની પરિભાષા બોલ્યા અને એના પછી આપણે પરિભાષાને આપણે દેશભાતી પ્રકૃતિમાં ઘટિત કરી. પરિભાષા એક વાર બોલું છું, થોડો બેંક બનાવવો પડશે જેનાથી પછી આપણે આ વિષયને લિંક કરી શકશો. તો પરિભાષા આપણે શું બોલ્યા, કોઈને યાદ છે? થોડુંક યાદ રાખશો તો મજા આવશે, કારણ કે યાદ નહીં રાખો ને તો આગળ આપણે ભણશું તો પાછળ બધું ભૂલી જવાનું. તો આપણે પરિભાષા શું બોલ્યા કે વર્તમાન કાલી સર્વઘાતી સ્પર્ધકોનો ઉદયાભાવી છે. દેશઘાતી પ્રકૃતિમાં ક્ષયોક્ષમ ઘટિત થશે, સર્વઘાતી પ્રકૃતિમાં ક્ષયોક્ષમ ઘટિત નહીં થાય. જે આઠ કર્મ છે એ આઠ કર્મમાં ચાર ઘાતી કર્મ છે, ચાર અગાતી કર્મ છે. ઘાતી કર્મની 47 પ્રકૃતિ છે, અગાતી કર્મની 101 પ્રકૃતિ છે, ટોટલ 148 પ્રકૃતિ છે. તમે કહેશો આટલું પાસ કેમ બોલો છો? પાસ એટલે બોલી કારણ કે આ બધું થઈ ગયું. કોઈ સમજાય છે? ખ્યાલ આવે છે? એટલે સાંભળો, એકદમ ધારાથી સાંભળો તો એકદમ તમને લિંક સમજાશે. તો જે 47 પ્રકૃતિ છે, 47 પ્રકૃતિમાં આપણે શું જોયું કે 47 પ્રકૃતિમાં આપણે જે પ્રકૃતિઓ છે એમાં અમુક સર્વઘાતી પ્રકૃતિ છે અને અમુક દેશઘાતી પ્રકૃતિ છે. પોઈન્ટ સમજાય છે? અમુક સર્વઘાતી છે અને અમુક દેશઘાતી પ્રકૃતિ છે. કેટલી છે સર્વઘાતી? 21. અને સર્વ દેશઘાતી કેટલી છે? તો કે 26 પ્રકૃતિ દેશઘાતી. હવે આપણે આ શીખ્યા, એના પછી આપણે એક શીખ્યા, શું શીખ્યા? કે સર્વઘાતી પ્રકૃતિના જે બધા જ સ્પર્ધકો એટલે બધા જ પરમાણુઓ સમજાય છે, એ બધા જ કેવા છે? તો કે સર્વઘાતી. અને દેશઘાતી પ્રકૃતિના સ્પર્ધકોમાં, દેશઘાતી પ્રકૃતિઓમાં અમુક સ્પર્ધકો સર્વઘાતી છે અને અમુક સ્પર્ધકો દેશઘાતી છે. ધેરફોર, તેથી જે ક્ષયોક્ષમ ભાવ ઘટિત થશે એ ક્ષયોક્ષમ ભાવ ઘાતી કર્મમાં જે દેશઘાતી પ્રકૃતિ છે એ દેશઘાતી પ્રકૃતિમાં ક્ષયોક્ષમ ભાવ ઘટિત થશે. આવું સમજમાં, દેશઘાતી પ્રકૃતિમાં ક્ષયોક્ષમ ભાવ ઘટિત થશે. આટલું સમજ્યા આપણે બરાબર? પછી આપણે એમાંથી મધી જાનાવરણીય, આપણે દેશઘાતી સર્વઘાતી બધી જોઈ, જાનાવરણીની ટોટલ કેટલી છે? 5. દર્શનાવરણીની ટોટલ પ્રકૃતિ કેટલી? 9. અને ભૂલતા, દર્શનાવરણીની કેટલી? 9. પછી એના પછી મોહનીયની 2 અને 28 બરાબર. આજે આપણે એની વિસ્તારથી ચર્ચા કરવાની છે. મોહનીયની કેટલી? 2. કઈ કઈ? દર્શન મોહનીય અને ચારિત્રમો. અને અંતરાયની ટોટલ 5 પ્રકૃતિ છે. એમાં આપણે ડિવિઝન જોયું કે કેટલી સર્વઘાતી છે, કેટલી દેશઘાતી છે. એમાં હું પાછી નથી જતી. હવે આપણે એમાંથી એકમાં ઘટિત કહીશું મધી જાનાવરણીય. જે દેશઘાતી પ્રકૃતિ છે એમાં આપણે શું ઘટિત કર્યું? કે આપણે ક્ષયોક્ષમની પરિભાષા ઘટિત કરી. હવે એ પણ આપણે થઈ ગયું હતું, એમાં પણ હું નથી જતી. જે થઈ ગયું હું તમને કાંઈ કહું છું ના પોઈન્ટ, તો તમને ખ્યાલ આ. એના પછી આપણે ગયા વખતે શું વિષય લીધો હતો? તો ગયા વખતે આપણે વિષય લીધો હતો કે જે ક્ષયોક્ષમ ભાવ છે એ ક્ષયોક્ષમ ભાવના 18 ભેદ. ચલો બોલો જલ્દી જલ્દી, ટોટલ ભેદ કેટલા છે? અરે ટોટલ 5 ભાવ ના. વેરી ગુડ, 53. એમાંથી ઔપચારિક ભાવના 2, ઔપચારિક ભાવના 2, સાહિત્ય ભાવના 9, ઔદ્યોગિક ભાવના. લાઈન થી નહીં પૂછ્યું, ઔદ્યોગિક ભાવના, ક્ષયોક્ષમિક ભાવના અને પારિણામિક ભાવના અને ટોટલ 53. હમણાં આપણે કયા ભાવની ચર્ચા કરી રહ્યા છે? આપણને હોય કે ન હોય, આપણને કેટલા હોય પાઠમાંથી? આપણને પાઠમાંથી કેટલા હોય? કેટલા હોય? 2, 3, 4, 5, 5, 5, 1. બહુ બધા આન્સર આવે છે, મને ગભરાવણ થાય છે. 3 હોય. વેરી ગુડ. આપણને હમણાં વર્તમાનમાં 3 ભાવ, ઓકે? એટલે 11 અવસ્થામાં 3 ભાવ છે. કયા કયા? તો કે પારિણામિક ભાવ તો બધા જીવોને છે, કારણ કે બધા જીવો પારિણામિક ભાવ સ્વરૂપ છે. એના પછી ઔદ્યોગિક ભાવ, જેની ચર્ચા આપણે નેક્સ્ટ સન્ડે થી કરવા, જયારે મળશું ત્યારે કરવાની છે. ઔદ્યોગિક ભાવની ચર્ચા, એના કેટલા ભેદ છે? 21 ભેદ. એની ચર્ચા પણ બહુ સરસ છે, આપણે વિસ્તારથી કરું. તો આપણે શું લીધું કે 3 ભાવ કયા કયા? પારિણામિક ભાવ, ઔદ્યોગિક ભાવ અને ક્ષયોક્ષમિક ભાવ. હમણાં તો લીધું છદ્મસ ને હોય, અને આપણે છદ્મસ છે તો ક્ષયોક્ષમિક ભાવ, જેને સમ્યક દર્શન પ્રાપ્ત થયું છે એને ઔક્ષમિક ભાવ પણ હોય શકે. બરાબર? તો 3 ભાવ છે. કયા કયા? પારિણામિક, ઔદ્યોગિક અને ક્ષયોક્ષમ. તો હવે આપણે 53 ભેદ જોયા, એના ભેદ જોયા, એ બધું જોયું. હવે આપણે ક્ષયોક્ષમિક ભાવના 18 ભેદ જોઈએ. કોઈને યાદ છે 18 ભેદ ના નામ? ક્ષયોક્ષમિક ભાવના 18 ભેદ. ગ્રુપ વાઇઝ બોલો, ગ્રુપ વાઇઝ. જ્ઞાન સંબંધી ચા, એ બોલવાનું. જ્ઞાન સંબંધી ચા, જેની ચર્ચા આપણે ઈચ્છાથી ગયા વખતે કરી હતી. મતિ, શુદ્ધ અવધિ અને મનોપર્યાય. એટલે કે સુમતિ, સુશુદ્ધ, સુઅવધિ અને મનોપર્યાય. બરાબર? આ સમ્યક જ્ઞાનના ભેદ સમજાયું? આ સમ્યક જ્ઞાનના ભેદ. જે જ્ઞાન સંયોગક્ષમ રૂપે ઉઘાડમાં આપણને પ્રાપ્ત થયું છે, ઉઘાડનું જે જ્ઞાન છે, જે સ્વભાવનો જે અંત છે, જે લક્ષણ છે, જે સ્વભાવની જાતિનું પ્રમાણ છે, ઉપયોગો લક્ષણ, એ ઉપયોગ લક્ષણ જે છે, ચૈતન્ય અનુધારી પ્રણામ જે છે, એ ચૈતન્ય અનુધારી પ્રણામમાં એ ચૈતન્ય તત્વનું વેદન કરવું, એનું નામ સમ્યક જ્ઞાન છે. એટલે જ્ઞાન છે જ્ઞાનનો સદુપયોગ, એ જ્ઞાનને અંતર્મુખ કરી પોતાના આત્માનો અનુભવ, પોતાના આત્માને જે બનાવવું, પોતાના આત્માને જાણવું, પોતાના આત્મામાં અહમ, એનું નામ સમ્યક જ્ઞાન છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક જ્ઞાન, બરાબર. તો ચાર જ્ઞાન સંબંધી ભેદ થયા. પછી ત્રણ, બહુ સરસ, ત્રણ દર્શન સંબંધી ભેદ નહી, હજી બાકી ચાર જ્ઞાન નથી, ત્રણ અજ્ઞાન સંબંધી, ચાર જ્ઞાન પછી ત્રણ અજ્ઞાન, કુમતિ, કુશ્રુત અને કુઅવળ. સમજાય છે? જે જ્ઞાન નો પ્રવાહ અંદરથી નીકળે છે, એ જ્ઞાન સ્વરૂપ ને જાણવાની બદલે, સ્વરૂપ માં લીન થવાની બદલે, સ્વરૂપ ને જે બનાવવાની બદલે, એ જ જ્ઞાન, સમજાય છે, પરલક્ષી, પરસન્મુખતા, લુપ્ત ભાવ, એકાંત પદ ને જાણવામાં, પરની રૂચિ, પરની મહિમા, એમાં જે લાગે છે, એ જ્ઞાન ને કુમતી કુશ્રુત કુઅવળી કહેવાય. એટલે જ્ઞાન તો એક છે, એ જ્ઞાન ને તમે પરસન્મુખતામાં લગાડો છો, કે જ્ઞાન ને તમે અંતર્મુખતા કરીને અંદરનો આત્મા અનુભવો છો, એ આપણા પુરુષાર્થની વાત છે. આટલું સમજાય ગયું બધાને? તો ચાર જ્ઞાન સંબંધી, ત્રણ અજ્ઞાન, ત્રણ દર્શન, ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન અને અવધિ દર્શન, આટલી ચર્ચા આપણે કરી. પછી અમે ગયા વખતે પાંચ લબ્ધિની ચર્ચા કરી, કોઈને યાદ હોય તો. પાંચ લબ્ધિ ઓલી નહીં જે આપણે પહેલા શીખ્યા, એ નહીં, પાંચ લબ્ધિ એટલે અહીંયા જે આપણે અંતરાય કર્મના, અંતરાય કર્મના ક્ષયોક્ષમમાં દાન અંતરાય, સમજાય છે, લાભ અંતરાય, ભોગ અંતરાય, ઉપભોગ અંતરાય અને વીર્ય અંતરાય, આ અંતરાય કર્મની પાંચ પ્રકૃતિઓ છે. અંતરાય કર્મની પ્રકૃતિના નામ છે દાન, લાભ, દાન અંતરાય, લાભ અંતરાય, ભોગ અંતરાય, ઉપભોગ અંતરાય અને વીર્ય અંતરાય. અને એની સામે ક્ષયોક્ષમિક દાન, આપણા આત્માની દશા, સમજાય છે કે નહીં? દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય એ આત્માના ગુણ, અને એની દશા ક્ષયોક્ષમિક રૂપે એ ગુણોની, યા તો ક્ષયિક રૂપે, ક્ષયિક દાન, ક્ષયિક લાભ, ક્ષયિક ભોગ, ક્ષયિક ઉપભોગ અને ક્ષયિક વીર્ય, એની પ્રાપ્તિ ક્યારે થાય, એ પ્રગટતા ક્યારે થાય, તો કે તેરમાં ગુણસ્થાનમાં પહેલા. અને એની પહેલા, ક્ષયિક ભાવની પહેલા દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્યનું કેવું કાર્ય જોવામાં આવશે, તો કે ક્ષયોક્ષમિક રૂપ કાર્ય જોવામાં. હવે ક્ષયોક્ષમિક નું સમ્યક પરિણામ અને મિથ્યા પરિણામ, એક ધ્યાનમાં લીધું ને, સુજ્ઞાન અને કુજ્ઞાન, તો એવી રીતના આનું સમ્યક પરિણામ અને મિથ્યા પરિણામ, સમજાય છે? જે અંતરમાં અતિવિયા આનંદ નો પોતાના આત્મા પાસેથી, આત્મા પાસેથી દાન પ્રગટ કરે છે અને પોતાના આત્માનો લાભ લે છે અને પોતાના આત્માને ભોગવે છે અને પોતાના આત્માનો ઉપભોગ કરે છે અને પોતાના આત્માની પ્રગતિમાં રચના કરે છે, આ ક્ષયોક્ષમિક દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્યનું સમ્યક પ્રણામન છે. પાંચ ગઈ, લાસન થઈ ગયું, તો ભાઈ સમજાય છે? આ સમ્યક પ્રણામન, દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય ગુણની શુદ્ધ પર્યાય, શુદ્ધ પર્યાય, સમ્યક દર્શન થતા એ શુદ્ધ પર્યાય પ્રગટ. અને ક્યારે થશે આ શુદ્ધ પર્યાય પ્રગટ? તો કે જયારે સમ્યક દર્શન એટલે શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર, સર્વ ગુણાંશ સમ્યક, બધા જ ગુણો ની પરિણતિ જે અશુદ્ધ રૂપે પરમી રહી હતી, જે પરસન્મુખતા કરી રહી હતી, જેનું અહમ પરમા હતું, જે પરને જાણતું હતું, જે પરમા લીન હતી, જેની પરમા સુખબુદ્ધિ હતી, જે પરની રચના કરતું હતું, જે પરમા દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્યનું પરમન કરતું હતું, એ જ બધી જ પ્રગતિ અંતર્મુખ થઈને સ્વરૂપ તરફ દોડતી આવે ને સ્વરૂપમાં અભેદ થાય, એનું નામ સર્વજ્ઞાન સ્થિતિ. હજી કેટલું આવ્યું? દ્રવ્ય પર્યાય ને અડે નહીં, પર્યાય દ્રવ્ય ને અડે નહીં, દ્રવ્ય પર્યાય માં આવે નહીં, પર્યાય દ્રવ્ય માં આવે નહીં, સમજાય? જાય નહીં. અરે પર્યાય પર્યાય માં રહીને, અને હું દ્રવ્ય છું, હું વ્યાયક છું, એવું વેદન, એવું વેદન પર્યાય માં પર્યાય ને પર્યાય, હું પર્યાય વડે, પર્યાય માંથી પર્યાય માટે અને પર્યાય માંથી થાય. ન સમજાયું? જે હશે તમે બોલ્યા, ઠીક છે, સમજાયો, માટે માટે હશે. અરે છુટકારો બતાય, संजय कर्ता पर्याय कर्म पर्याय करण पर्याय संप्रदान अपादान अधिकरण पर्याय अने पर्याय नू कार्य पर्याय वड़े पर्याय माथी पर्याय माटे पर्याय ना आधारे प्रगति અને એમાં લક્ષ્ય કોનું હતું તો કે લક્ષ્ય હતું દ્રવ્ય સ્વભાવ તો લક્ષ્ય દ્રવ્ય નું અને વેદન સમજાયું એટલું બોલો જલ્દી આજે ઘણું બધું શીખવાનું છે પેલા આટલું ક્લિયર થાય આગળ વધુ સમજાયું તો ક્ષાયોક્ષમિક દાન લાભ ભોગ ઉપભોગ વિનિયની અશુદ્ધ દશા અજ્ઞાન છે ત્યાં સુધી અને શુદ્ધ દશા જ્ઞાન પ્રગટ થાય છે સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે ત્યારે એ ગુણોની પણ શુદ્ધ દશા આંશિક શુદ્ધ દશા પ્રગટ થાય અને એ જ આંશિક શુદ્ધતા આગળ વધતા સ્થાયી રૂપે પરમશે અને પૂર્ણતાને પ્રાપ્ત કરશે શું માર્ગ છે કો સમજાય છે ખ્યાલ આવે છે તો કેટલા ભેદ થયા કાયોક્ષમિક ભાવના ટોટલ કેટલા છે હમણાં કેટલા થયા આપણે કેટલી ચર્ચા કરી અરે વાહ વેરી ગુડ મને લાગ્યું 16 બોલી દેશો કારણ કે મેં પહેલા કીધું ને 16 ની થઈ ગઈ જે બાકી છે પણ હમણાં આપણે 15 ની કરી હવે આપણે 3 ની કરવાની છે જેમાં આપણે 1 ની ગયા વખતે કહી હતી અને 2 ની બાકી છે એ આજે પૂરી કરશું છો બધા મારી સાથે પાછળ વાળા ચલો કયા 3 બાકી છે ક્ષાયોક્ષમિક સમ્યક્ત્વ ભેદ ના નામ બોલો 3 બાકી છે વિચ ઇઝ રિલેટેડ ટુ શ્રદ્ધા એન્ડ ચારિત્ર હમણાં આપણે જ્ઞાન ગુણ કવર કર્યો દર્શન ગુણ કવર કર્યું અને દાન લાભ ભોગ ઉપભોગ અને દિવ્ય ગુણ ને આપણે હવે આપણે શ્રદ્ધા અને ચારિત્ર ગુણનું પરમણ જોવાનું છે શ્રદ્ધા અને ચારિત્ર નું ક્ષાયોક્ષમિક પરમણ શું છે એ જોવાનું છે પોઈન્ટ સમજાય છે તો પહેલા આપણે શ્રદ્ધાની વાત કરીએ અને આજે આપણે ટોટલી ચારિત્ર ગુણની પર્યાયની જે ચર્ચા છે અદભુત એ ચર્ચા કરવાની છે બરાબર તો શ્રદ્ધામાં આપણે ગયા વખતે શું લીધું હતું આપણે લીધું હતું ને શ્રદ્ધા ગુણ અને એની ચાર દશા કોઈને યાદ છે કે આગે પાઠ પીછે સપાટ બોલો ગયા સંડે બુક ખુલી હશે હવે આ સંડે ખુલે છે એવું મને નથી લાગતું કે મને ઘણા મેસેજ આવે અમે રિવિઝન કરીએ છીએ અમે પાછું સાંભળ્યું અમને આ ક્વેશ્ચન છે અમને મજા આવી અને સારું લાગ્યું આ વિષય ભણીને આનંદ આવે મને પણ આનંદ આવે ચલો જલ્દી તો આપણે ગયા વખતે શું લીધું હતું શ્રદ્ધા ગુણ અને એની ચાર પર્યાય ગુણોના પરમને અવસ્થા કહેવાય પર્યાય કહેવાય કોઈ પણ ગુણ હર સમય પરમ્ય વગર રહે નહીં હરેક ગુણની હર સમય પર્યાય હોય ને તો આપણે શ્રદ્ધા ગુણની ચાર પર્યાયની વાત કરી બરાબર હવે ચાર પર્યાય કઈ છે હું પૂછું છું હમણાં તમને બુકમાં જોઈ લેવું તો જોઈ લો લખ્યું હશે અને શ્રદ્ધા ગુણ એની ચાર પર્યાય અને સામે આપણે કર્મ ઉભું કર્યું હતું કારણ કે નિમિત્તની પણ ચર્ચા આપણે સાથે સાથે કરતા રહીએ કારણ કે ભાવ અને કર્મ વચ્ચે જબરદસ્ત નિમિત્ત અને સંબંધ છે સમજાય છે તો ગુણ શુદ્ધ હોય કે અશુદ્ધ ત્રિકાર શુદ્ધ સ્થાયી નિત્ય શુદ્ધ એક શ્રદ્ધા ગુણ છે આત્માના આત્મામાં શ્રદ્ધા નામનો ગુણ છે એટલે આત્માનો અસાધારણ ગુણ છે શ્રદ્ધા નામનો ગુણ પાંચ દ્રવ્યમાં નથી એ આત્મામાં છે એક વાત હવે શ્રદ્ધા ગુણનું કાર્ય શું છે આપણે પર્યાયની ચર્ચા પછી કરીએ પણ શ્રદ્ધા ગુણનું ફંક્શન શું છે શ્રદ્ધા ગુણનું કાર્યક્ષેત્ર શું છે તો કાર્યક્ષેત્ર શું છે શ્રદ્ધા ગુણનું તો કે અહંકાર વિશ્વાસ પ્રતિ નિર્ણય દ્રઢતા રૂઢિ સમજાય છે તો એ વિશ્વાસ એ અહંકાર એ શ્રદ્ધા ગુણનું કાર્ય હવે એ વિશ્વાસ કરવું એ કાર્ય છે ધેટ મીન સાંકળ્યો જાણતી જરાય એક કલાક ખાલી ના આપો મને એક કલાક તમને બહુ મજા આવશે જોજો દેટ મીન્સ કે આપણા બધાની અંદર નિગોસ થી લઈને સિદ્ધ પરમાત્મા સુધીના બધા જીવોમાં શ્રદ્ધા નામનો ગુણ છે અને શ્રદ્ધા નામનો ગુણ હોવાના કારણે હર સમય હરેક જીવની હરેક પર્યાયમાં કોઈ ને કોઈ અહમરૂપી કાર્ય ચાલ્યું છે બરાબર હવે એ હમ સાચું છે ખોટું છે ક્યાં છે કોનું છે કેવું છે મિથ્યા છે સમ્યક છે એની ચર્ચા આપણે ચાર પર્યાયના રૂપે કરવાની છે એમ આઈ ક્લિયર અરે બોલો સમજાયું તો અહમરૂપી કાર્ય હમણાં પણ ચાલુ છે નિરંતર ચાલુ છે એ પ્રતિની ધારા એ નિર્વિકલ્પ ધારા નિરંતર ચાલુ છે હમણાં આપણે અહમ શેનું ચાલુ છે કોનું અહમ કરી રહ્યા છે શેનું અહમ વધી રહ્યું છે તેમાં ઓમ થઈ રહ્યું છે તો કે મિથ્યાત્વ અવસ્થામાં મિથ્યા દ્રષ્ટિ જીવને તેનું ઓમ છે હર સમય તો આપણે મિથ્યા દ્રષ્ટિ જીવને હું શરીર છું, અમારું નામ છે, અમારા પર પદાર્થ છે, આ પર મારું છે, એવું નિરંતર મિથ્યા અહમ ચાલી રહ્યું છે. એ મિથ્યા અહમ નું નામ શ્રદ્ધા ગુણની અશુદ્ધ પર્યાય, જેનું નામ મિથ્યાત્વ કહો, મોહ કહો, જે મિથ્યાત્વ કહો, મોહ કહો, ઉલટી માન્યતા. એક વાત થઈ, સમજાય છે? ચાર પર્યાય માંથી એક પર્યાય થઈ ગઈ, હવે ત્રણ પર્યાય. કયા ગુણની? શું કાર્ય છે સત્તા ગુણ નું? અહમ કરું. આપણા માટે સત્તા ગુણ ક્યારથી છે? ક્યારથી છે? ક્યાં સુધી રહેશે? અને એનું કાર્ય ચાલુ છે? હમણાં પણ અહમ કરી રહ્યા છો? અહમ નો વિકલ્પ છે? અહમ નો વિકલ્પ નથી, પણ અહમ ચાલુ છે. સમજાય છે? અહમ ચાલુ છે, નામ સાથે અહમ ચાલુ છે. અહિયાંથી બોલે ને રૂપા બેન લખતા હોય તો એક્ઝામ્પલ સમજાય છે? કારણ કે તેમાં અહમ છે. પોઈન્ટ સમજાય છે? તો કોણ આમ કરશે? કોણ આમ કરશે? કે જેને નામ સાથે જેનું એ અહમ ચાલી રહ્યું છે. પોઈન્ટ સમજાયું? ચલો, હવે એ અહમ મિથ્યા છે. હવે એ મિથ્યા અહમ ને સમ્યક રૂપે કરવામાં આવું છે કે નહીં? એ અહમ નું જે અહમ નો જે વિષય છે એ વિષય ને બદલવો છે કે નહીં? અહમ નહીં બદલાય, એટલે અહમ નું કાર્ય નહીં બદલાય, પણ અહમ જેમાં થઈ રહ્યું છે એ વિષય બદલશું તો અહીંયા જીવ કે અહીંયા જ્ઞાની કે છે, આચાર્ય દેવ કે છે કે મોક્ષ માર્ગની શરૂઆત. ચલો હવે આપણે ચાલુ કરીએ ચાર પર્યાય માંથી ત્રણ પર્યાય ની વાત કરીએ, પછી આપણે ચારિત્ર ગુણ પર જવું છે. ચલો, ત્રણ પર્યાય કઈ લીધી હતી? શ્રદ્ધા ગુણ ની, ચાર માંથી એક અશુદ્ધ પર્યાય અને ત્રણ શુદ્ધ પર્યાય. સમજાય છે? હું 15 વર્ષથી આ વિષય ભણાવું છું. સમજાય છે? ભણું છું, ભણાવું છું, 15 વર્ષથી કઉ છું તમને, સાચે કઉ છું. રવિગુણ પર્યાય, શ્રદ્ધા જ્ઞાન, ચારિત્ર ગુણ, ભણવન, અદભુત સંખ્યા છે. જો ત્રણ પર્યાય કઈ? વેરી ગુડ. અરે બોલો ને, તો બોલો ને, બધાને બોલવાની છૂટ છે. બોલો બધા. ઓમ સમી સમ્યક. આ ત્રણ શુદ્ધ પર્યાય છે શ્રદ્ધા ગુણ ની. આ શ્રદ્ધા ગુણ ના ત્રણ શુદ્ધ કાર્ય છે, અને એ કાર્ય એ પર્યાય ની યોગ્યતાથી એ કાર્ય ઉત્પન્ન થાય છે. એ કાર્ય ઉત્પન્ન કરવા માટે પર્યાય પોતે પોતામાં સક્ષમ છે, એનામાં એની યોગ્યતા એવા ગર્ભિત છે. સમજાયું? તો કઈ કઈ પર્યાય? ઓમ સમી સમ્યક. બીજી પર્યાય કઈ? સાયોપશમિક સમ્યક્ત્વ. જો આવ્યા જે આપણો ભેદ છે ને, આ ભેદમાં આપણે શીખી રહ્યા છે સાયોપશમિક સમ્યક્ત્વ. અને ત્રીજી પર્યાય કઈ? તો કે સાયિક સમ્યક્ત્વ. આ ત્રણ ભાવ રિલેટેડ ત્રણ પર્યાય થઈ. ઓપશમિક જવાબ આપો. ઓપશમિક સમ્યક્ત્વ ઇઝ ધ ભેદ ઓફ રિચ ભાવ. વેરી ગુડ. બોલો બોલો જલ્દી. ઓપ્શમિક સમ્યક્ત્વ કોનો ભેદ છે? ઓપ્શમિક ભાવ નો. તો ઓપ્શમિક ભાવ ઇઝ અ બ્રોડ વર્ડ. ઓપ્શમિક ભાવ ના બે ભેદ છે, ઓપ્શમિક સમ્યક્ત્વ, ઓપ્શમિક ચારિત્ર. તો ઓપ્શમિક સમ્યક્ત્વ કોનો ભેદ છે? ઓપ્શમિક ભાવ નો એક ભેદ છે. ઓપ્શમિક સમ્યક્ત્વ ઓપ્શમિક ભાવ નો ભેદ છે, અને ઓપ્શમિક સમ્યક્ત્વ શ્રદ્ધા ગુણ ની શુદ્ધ પર્યાય. બે વાક્ય સમજ્યા? ઔપચારિક સમ્યક્ત્વ એ ઔપચારિક ભાવ નો ભેદ છે, અને ઔપચારિક સમ્યક્ત્વ એ શ્રદ્ધા ગુણની શુદ્ધ પર્યાય. એ ભાવ કોનો છે? કયા ગુણની પર્યાય છે? તો કે શ્રદ્ધા ગુણ. આપણે હમણાં શ્રદ્ધા ગુણની ચર્ચા કરી રહ્યા, પછી આપણે ચારિત્ર ગુણની ચર્ચા કરો જલ્દી. હવે સાયોપશમિક સમ્યક્ત્વ એ કયા ભાવ નો ભેદ છે? સાયોપશમિક ભાવના 18 ભેદ માનો એક ભેદ સાયોપશમિક સમ્યક્ત્વ. હવે સમજાયું? સાયોપશમિક ભાવ ઇઝ સચ અ બ્રોડ વર્ડ વિચ ઇન્ક્લુડ સો મેની ગુણો નું પણ, જ્ઞાન નું, દર્શન નું, વીર્ય નું, દાન, લાભ, ભોગ, ઉપભોગ અને આ શ્રદ્ધા અને કાર્ય. હવે ક્લિયર થાય છે? અરે બોલો ને, બરાબર. તો વેરી ગુડ. તો સાયોપશમિક સમ્યક્ત્વ કોનો ભેદ છે? કયા ભાવ નો? વેરી ગુડ. સાયોપશમિક ભાવના 18 ભેદ માનો એક ભેદ. પૂરું બોલો. 18 ભેદ માનો એક ભેદ સાયિક સમ્યક્ત્વ. કયા ભાવ નો ભેદ છે? સાયિક ભાવના. વેરી ગુડ. સાયિક ભાવના 9 ભેદ માનો એક ભેદ. થિયરી ચાલે છે? હમણાં પ્રેક્ટિકલ લઉં છું, પેલા થિયરી કોઈ સમજો. સમજાયું? એટલું સમજાયું બધાને? તો સાયિક સમ્યક્ત્વ એ સાયિક ભાવ નો ભેદ છે. સાયોપશમિક સમ્યક્ત્વ એ સાયોપશમિક ભાવના 18 ભેદ માનો એક ભેદ. આટલું થયું? હવે આગળ જો. સૌથી પહેલા જીને સમ્યક્ત્વ થશે તો કયું થશે? ઓપ્શનિક. ઓપ્શનિક સમ્યક્ત્વ નો કાળ કેટલો છે? એક અંતર મુહૂર્ત નો. હવે આપણે અઝ્યુમ કરીએ છીએ કે એક અંતર મુહૂર્ત નો કાળ પૂરો થયો. કોનો? ઓપ્શનિક સમ્યક્ત્વ નો. તો એ ઔક્ષણિક સમ્યક્ત નો એક અંતર મુહૂર્ત નો કાળ પૂરો થયા બાદ આપણે અઝ્યુમ કરીએ છીએ કે એ જીવે ઔક્ષણિક સમ્યક્ત્વ માંથી સાયોક્ષણિક સમ્યક્ત્વ પ્રગટ થઈ. કોઈ સમજાયું? ખ્યાલ આવે છે? સાયોક્ષણિક સમ્યક્ત્વ ની પ્રાપ્તિ છે. હવે એમાં શું બનશે? કર્મ ની દશા. જલ્દી જલ્દી એક જ પોઈન્ટ કહું છું, થોડું રિવિઝન કરવું પડશે. સાયોક્ષણિક સમ્યક્ત્વ, હવે એની પરિભાષા ઘટિત કરો. ઘટિત કરતા આવ્યા છે ને? વર્તમાન, કાલીન, સર્વગાતી, સ્પર્ધકોનો, ઉડિયા, ભાવી, જય. બોલો, સાયોક્ષણિક સમ્યક્ત્વ માં ઘટિત કરો. કોણ ઘટિત કરશે? પહેલા માઇન્ડ માં તો ઘટિત કરી લો. કઈ કઈ છે સર્વગાતી સ્પર્ધા? કયા કયા છે સર્વગાતી? કઈ છે? દર્શન મોનિય માંથી. જલ્દી, મિથ્યાત્વ અને મિત્ર. સમજાય? મિથ્યા, તમને થોડા ત્રણ ટુકડા થયા ને, ત્રણ ટુકડા. તો મિથ્યાત્વ અને મિત્ર પ્રકૃતિ જે છે એ સર્વધાતી છે. તો એનો ઉદ્યા ભાવિ થઈ છે અને ભવિષ્યકાલીન એ જ પ્રકૃતિ નો સદવસ્થા નું ઉપશમ છે. અને જે સમ્યક્ત પ્રકૃતિ છે, જે દેશ ભાવિ છે, એ દેશ ભાવિ પ્રકૃતિ નો ઉદય છે અને એના કારણે સાયોક્ષમિક સમ્યક્ત્વ બન્યું રહે. સમજાયું કે ઉપરથી ગયું? ત્રણ ટુકડા દર્શન મૌર્ય ના, મિથ્યાત્વ, મિશ્ર અને સમય. એમાંથી મિથ્યાત્વ અને મિશ્ર એક સર્વઘાતી અને જે સમ્યક પ્રકૃતિ છે એ દેશઘાતી પ્રકૃતિ. બરાબર? તો દેશઘાતી નો શું ચાલે છે? ઉદય ચાલે છે. દેશઘાતી નો ઉદય ચાલે છે અને દેશઘાતી નો ઉદય છે એ દેશઘાતી એ દર્શન મૌર્ય ની પ્રકૃતિ છે. પરંતુ એ દેહ ખાતી હોવાના કારણે એનો ઉદય પણ ચાલે છે અને સમ્યક તો બન્યું રહે છે. આ ખૂબી છે. કોઈ શકે કે સર્વ ખાતી નો ક્ષય છે અને ઉત્તમ છે, પણ દેહ ખાતી નો શું છે? ઉદય છે. અને એના કારણે શું બન્યું રહે છે? ઉદય હોવા છતાં પણ સમ્યક તો બન્યું રહે છે. પણ એટલી વાત છે, બે વાત, કે ઉદય ના કારણે કેવડી કેવડી ગમ્ય કેવડી ગમ્ય ચલમલ અગાર દોષ જોવામાં આવે છે અને આ સાયોક્ષમિક સમ્યક દ્રષ્ટિથી આગળ શ્રેણી નહીં કરી શકે. તો અગર હું એ પ્રશ્ન પૂછું કે સાયોક્ષમિક સમ્યક ના ગુણસ્થાન કયા કયા, ક્યાંથી ક્યાં? અરે વાવી, ચાર થી ચાર. અને સાતમા ગુણસ્થાન માં મુનિરાજે શ્રેણી કરવાની પહેલા એક સાયોક્ષમિક સમ્યક્ત્વ ને યા તો બીજી ઓપ્શન સમ્યક્ત્વ માં યા તો સાઈ સમ્યક્ત્વ માં કન્વર્ટ કરવું પડશે ને થશે થશે ને. મને તો બહુ મજા આવે છે. અરે બરાબર કે નહીં બોલો? સમજાયું? તો હવે આપણે શું વાત કરવાની છે કે સાયોક્ષમિક સમ્યક્ત્વ ની વાત કરી, જેમાં ઉદય કોનો છે? સમ્યક પ્રકૃતિ નો. અને સદ અવસ્થા રૂપક્ષમ અને ઉડિયા ભાવી થઈ તો કે મિશ્ર અને નિત્યાત્વ પ્રકૃતિ. અહીંયા આપણે આ વાત પૂરી કરીએ. ઓકે, હવે આપણે નવો વિષય ચાલુ કરીએ છીએ, જે બે ભેદ છે. કયા બે ભેદ બાકી છે? સાયોક્ષમિક શાસ્ત્ર. બોલો, બરાબર બોલવું પડશે. કારણ કે ઔક્ષમિક ચારિત્ર પણ છે, કાયિક ચારિત્ર પણ છે. હમણાં આપણે હવે શું શીખવાનું છે? ભેદ. અને એના પછી નો ભેદ કયો છે? ચલો હવે અડધો કલાક એકદમ શાંતિથી સાંભળો. ઓકે, સાયોક્ષમિક ચારિત્ર અને સંયમ સંયમ બે ભેદ બાકી, વિચ ઇઝ રિલેટેડ ટુ ચારિત્ર ગુણ. હમણાં સુધી આપણે શ્રદ્ધા ગુણ ની વાત કરી, જ્ઞાન ગુણ ની વાત કરી, દર્શન ગુણ ની વાત કરી અને દાન લાભ ભોગ ઉપભોગી દેવાની વાત. એની સાયોક્ષમિક પણ આપણે જોયું. હવે આપણે ચારિત્રમાં સાયોક્ષમિક પણ જોવાનું. થોડી ચર્ચા અઘરી નથી, પરંતુ થોડો ઉપયોગ તો તમારે લગાવવો પડશે. એ તો એક પણ પોઈન્ટ ચૂકી જશે તો ગડબડ થઈ. આપણે બહુ શાંતિથી સિસ્ટમેટિક પોઈન્ટ થી આપણે વાત કરીએ. કોની ચર્ચા કરવાની છે મને જરા આન્સર આપતા જજો, એટલે બધા જાગતા રહે, મારે બોલવું ના પડે, જાગતે રહો. સમજાય છે? ચલો આગળ. હવે આપણે સૌથી પહેલા શું કરવાનું છે? સાયોક્ષમિક ચારિત્ર. કયા ગુણની વાત કરવાની છે? હવે બધા ગુણો ને ભૂલી જાઓ. હવે જસ્ટ ફોકસ ઓન ચારિત્ર ગુણ. આત્મામાં, મારામાં એક ચારિત્ર ગુણ છે. હવે આપણે જેવી રીતના શ્રદ્ધા ગુણ નું કાર્ય છે એટલે સમજ્યા કે શ્રદ્ધા ગુણ નું કાર્ય શું છે? વેરી ગુડ. એવી રીતના ચારિત્ર ગુણ નું કાર્ય શું છે? સ્થિરતા, લીનતા. બરાબર છે? હવે સ્થિરતા એ લીનતાની આપણે ચર્ચા કરવાની છે, જે ચર્ચામાં આપણે શરૂ કરશું પહેલા ગુણસ્થાનથી અને આપણે વાત પૂરી કરશું દસમા ગુણસ્થાનના અંતિમ સમય સુધીની વાત કરવાની છે. સમજાય છે, ખ્યાલ આવે છે? તો પહેલા ગુણસ્થાનથી લઈને દસમા ગુણસ્થાન સુધીની આપણે આખું ચારિત્રનું સ્વરૂપ સમજવાનું છે, ચારિત્ર ગુણનું પરમણ સમજવાનું છે. બરાબર? હવે આપણે પાછા આવી જઈએ. ચારિત્ર ગુણ રાખશું અહીંયા એક બાજુ, એ તમે શ્રદ્ધામાં કહ્યું હતું ચારિત્ર ગુણ, એની વર્ત એની બધી દશાઓ, અને અહીંયા કર્મ કયું આવશે એમાં, એમાં કર્મમાં કયું આવશે ચારિત્ર. હું બેઝ બનાવું છું, આ બેઝ બરાબર સમજી લેજો તો તમે આમ એપ્લાય કરી શકો. કયો ગુણ? અને અહીંયા કર્મ કયો? ચારિત્ર મોહનીય. ચારિત્ર મૌન્ય, બગેર દર્શન મૌન્ય બધું ભૂલી જાઓ. ચારિત્ર મૌન્ય કર્મ, ચારિત્ર ગુણ, અને અહીંયા થતી ચારિત્રની દશા. ઓકે, ચારિત્ર મૌન્ય કર્મ નો શું પરમણ, શું રોલ, શું કાર્ય એ જોશું. ચારિત્ર ગુણ નિત્ય સ્થિર છે અને એ ગુણનું પરમણ બદલાય છે. બરાબર? તો આપણે એક એક એની પર્યાયની ચર્ચા કરવી છે. સૌથી પહેલા આપણે લઈએ ચારિત્ર ગુણનું અશુદ્ધ પ્રણમ, જેમાં આપણે શ્રદ્ધામાં લીધું હતું મિથ્યા શ્રદ્ધા. તો ચારિત્ર ગુણનું અશુદ્ધ પ્રણમ, અશુદ્ધ પર્યાય. તો એ અશુદ્ધ પર્યાયનું નામ આપણે આપશું, શું આપશું? મિથ્યાચાર. મિથ્યા દર્શન સહિતનું જે આચરણ છે એ મિથ્યા ચારિત્ર છે. અને મિથ્યા ચારિત્રમાં વિવિધ સીધ કર્મ કાર્ય ઓલસો ટુગેધર. તો મિથ્યા ચારિત્રનું અહીંયા પ્રણમન થયું. મિથ્યા દર્શન સાથેનો જે અનંતાનુબંધી સંબંધીનો રાગાદી ભાવ, પરદ્રવ્યમાં અત્યંત લીનતા અસ્થિરતા. સમજાય છે? પરમા લીન, નિરંતર પરમા લીન, નિરંતર પરમા સ્થિર, નિરંતર પરમા એકાગ્ર, પરમા એકાગ્ર, પરિમા પરમા એકાગ્ર. તો એ પરમા જે એકાગ્રરૂપી કાર્ય નિરંતર અનાદિકાળથી ચાલુ છે મિથ્યા દર્શન સાથેનું, એમાં કર્મમાં કયા કર્મનો ઉદય? ઉદય તો કે ચારિત્ર મૌન્ય કર્મ નો ઉદય. હમણાં આપણે જનરલ ચારિત્ર મૌન્ય નો ઉદય, એમાં અનંતાનુબંધી એ તો ખબર છે ને, ચારિત્ર મૌન્ય ના કેટલા ભેદ છે જલ્દી જલ્દી. મૂળ મૂળ, હા પછી પછી પછી, હવે 25 ને ડિવાઈડ કરો, 25 ને ડિવાઈડ કરો તો કે 4 4 4 4 9. આપણે એ પણ સાથે લેવું પડશે, કારણ કે અહીંયા હરેક ટાઈમે આપણે એને પણ સાથે નિમિત્ત રૂપે એનું કાર્ય પણ જોવાનું છે. તો બી વેરી ક્લિયર, આ ટેબલ ક્લિયર થાય છે. ગુણ, એનું પરમન, અને એના કર્મ, કર્મમાં ચારિત્ર મૌન્ય કર્મ, એના કેટલા ભેદ? સુઈ ગયા બધા, સુઈ ગયા 25. અરે બોલો જોરથી, 25 ભેદ. 25 ભેદ કયા કયા? 4 અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ અપ્રત્યાખ્યાના વર્ણીય. એના અર્થ વધુ હમણાં કરશું આપણે જોઈએ. અપ્રત્યાખ્યાના વર્ણીય, પ્રત્યાખ્યાના વર્ણીય ક્રોધ માન માયા લો, પ્રત્યાખ્યાના વર્ણીય અને સંજ્વલન ક્રોધ માન માયા લો, અને 9 નો કષાય હાસ્ય રતિ અરતિ શોક ભય જુગુપ્તા અને 3 દ્વેષ. અને આ પ્રકૃતિઓ નામ જોયેલા. હવે અહીંયા શું થાય છે? આપણે પહેલો સ્ટેપ શું લીધો? પહેલો સ્ટેપ કે જે ચારિત્ર ગુણનું વિકારી પ્રણમન, અશુદ્ધ પ્રણમન, મિથ્યા ચારિત્ર, અહીંયા મિથ્યા ચારિત્ર ની યોગ્યતા, એનું પ્રણમન, એવો ભાવ, મિથ્યા ભાવ, એમાં ઉદય. તો કે ચારિત્ર મૌનીય નો ઉદય. સમજાય છે? હવે ઉદય આવ્યો અને એમાં જેટલી તીવ્રતાથી ભર્યો, એટલી તીવ્રતાથી અનંત સંસારનો અનુભવ કરવા વાળા રાગાદી ભાવોની ઉત્પત્તિ થશે. મિત્રાત્મ સહિત આવા જ પ્રકારના રાગાદી ભાવ અનાદિકાળથી ઉત્પન્ન થઈ રહ્યા. કારણ કે જ્યાં શું બુદ્ધિ છે, જ્યાં પોતાપણું છે, જ્યાં મારાપણું છે, જ્યાં કરતા ભાવ છે, જ્યાં ભોગતા ભાવ છે, જેમાં કરતા ભાવ ભોગતા ભાવ છે, એમાં એ ઉપયોગ લીન થયા વગર રહેશે નહીં. અને લીનતાનું નામ ચારિત્ર ગુણનું પરમણ. ખ્યાલ આવે છે? આપણે ઘણી વાર એ છે ને મૂવી જોવા બેઠા, 2-3 કલાક નું હોય અને એવા લીન થઈ જાય, એવા લીન થઈ જાય, એવા લીન થઈ જાય, જયારે કે આમ 7મા વર્ષથી આગળ શ્રેણીમાં મુનિરાજ પોતાના ગાયકમાં લીન થયા ને, પોઈન્ટ ઉઠાય છે. અને એવા લીન કે આગળ પાછળ આજુબાજુ કોઈ આવ્યું ગયું બેઠું શું થયું શું નહીં, અને પત્યું તો કે પતી ગયું કે પતી જશે ને ભાઈ, સમજાય છે, ખ્યાલ આવે છે? તો એ લીનપણુંના એ ઉપયોગનું લીનપણું એક ગેમાં, એક પદાર્થમાં, કોઈ એક ગ્રેમાં લીન થવું, એનું નામ એ ખારીપણું પરમન છે. હવે આપણે લીનતાનું કાર્ય જોઈ રહ્યા છે કે ક્યાં થઈ રહ્યું છે, કેમ થઈ રહ્યું છે, એ મિથ્યા છે તો એને સમ્યક કેમ કરીએ, એ મિથ્યા કેમ છે, એ સમ્યક કેમ થાય, સમજાય છે? તો આપણે ક્યાં ત્યાં નાની કાઢી ભોજન કરવા દેખવા તો કેમ લીન થઈ જઈએ? એ ભોજનમાં નહીં, ભોજનમાં તો જ્ઞાની હોય કે અજ્ઞાની, ભોજનમાં તો કોઈ લીન ના થઈ શકે. અરે ભોજનના પરમાણુ ને તો કોઈ અડી ન શકે, પરંતુ એ ભોજન સંબંધીના અંદરમાં ઉત્પન્ન થતા મિથ્યાત્વ સહિતના રાગાદી ભાવને ભોગવવામાં અજ્ઞાની મસ્ત છે. સમજાય છે? આપણે છે તમારા માટે કેટલું કહ્યું, આપણે કહીએ ને દીકરાને કહીએ ને તારા માટે બધા મેં કેટલું કહ્યું, મેં કેટલું કહ્યું, નાખું જ તમે તમે દીકરા પાસે કેવું કર્યા છે, એક વાર પર્સનલી અમને કહી દેજો તમે. પરંતુ એ પ્રત્યેના અંદરમાં ઉત્પન્ન થતા રાગાદી ભાવ, એ રાગાદી ભાવ ને પહોંચ્યો છે. કોઈ પણ પદાર્થ ને તમે અડ્યા પછી આપણને નથી. ત્રીજી ગાથા વાંચી દે અને પછી આપણે વાત કરીએ ને મોક્ષ બતાવી સરસ વાત આવે. સમજાયું છે? તો લીન તેમાં છે, લીન નો ઉપયોગ તેમાં લીન છે, અજ્ઞાની નો ઉપયોગ પરના લક્ષી આત્મામાં ઉત્પન્ન થતા રાગાદી ભાવમાં લીન છે, અને જ્ઞાની નો ઉપયોગ આત્માના આશ્રયથી ઉત્પન્ન થતા વિગ્રહ ભાવમાં લીન છે. સમજાય છે? ખ્યાલ આવે છે? કોઈ સમજાય છે? કેવું છે કો? ઘણી વાર એક્ઝામ્પલ બહુ પહેલા આપ્યું હતું એક વાર કે ગાડી હોય પોતાની ગાડી, હવે ગાડી તમે વેચવા જાઓ છો, ડીલ પાકી થઈ ગઈ છે, સામે પાર્ટી ક્યાંક ઉભી છે, રાહ જોઈને પૈસા લઈને, અને તમારે અહીંયાથી ગાડી ડિલિવરી કરવા માટે અહીંયાથી ત્યાં જવાનું, ઘણી પૈસા આવ્યા. પોઈન્ટ સમજાય છે? તો જ્યાં સુધી એ ગાડી તમે વેચી નથી, પૈસા લીધા નથી, કાગળિયાને ચારી આપી નથી, ત્યાં સુધી એ ગાડી ચલાવવામાં ભૂલ જલ્દી કેવા લીન એટલે એકાગ્ર, સ્થિરતા, સાવધાની. હવે ત્યાં જઈને ગાડી આવી એટલે ચાલી આવી, કાગળિયા આવ્યા અને આ હાથે પૈસા લીધા, અને પૈસા લીધા ને ચાલી આવી, અને તમારો ફ્રેન્ડ જ છે સમજો, અને ગાડીમાં બેઠો, અને બેઠો ને બે મિનિટમાં એ ગાડી ફોકાઈ ગઈ. બે મિનિટ પહેલા શું સિચ્યુએશન હતી, અને બે મિનિટ પછી આખો સિનારિયો ચેન્જ થઈ ગયો. ગાડી એક છે, ગાડી ત્યાં જ છે, ત્યાં જ ઉભી છે, પરંતુ આખો સિનારિયો ચેન્જ થઈ ગયો કે નહીં? ક્યાં થયો? બહારમાં થયો કે અંદરમાં થયો? અરે બોલો, બહુ બધા દીકરા છોકરાઓ રમતા આવ્યા, મમ્મીઓ બધી પોતાના ઘરમાં ખાવાનું બનાવતી હોય, અને એક છોકરાનો પડવાનો ગરવાનો અવાજ આવ્યો તો બધી મમ્મીઓ દોડીને બહાર આવ્યું, શું થયું, શું થયું, શું થયું, શું થયું, અને ખબર પડે કે મારા સમય ને કઈ નથી થયું. કોઈ સમજાય છે? સૌથી પહેલા એક હાશ થશે ને, હજી બીજા કોઈને થયું હોય બાળક ને તો આપણને રડવું આવી જાય, દુઃખ થાય, ભાગા ભાગી કરીએ બધું, પરંતુ તમને સમજાય છે? એ એકત્વ પૂર્વક છે, લીનતા એ એકત્વ ન હોય અને એમાં લીન થાય, અને એકત્વ હોય અને એમાં લીન થાય, એ લીનતામાં જમીન આસમાન નો હોય. બરાબર છે? કોના વાળે? હા બરાબર, આ બધું અનુભૂત હોય ને, અનુભૂત યુદ્ધ પરિચિત અનુભૂત સર્વ ને એ બધું બરાબર એકદમ. અહીંયા અહીંયા સમજો કે અહીંયા કે છે કે તારા સ્વરૂપમાં તને એકત્વ થાય, અને એમાં તું લીન થાય, અને એ લીનતા, એ લીનતામાં જમીન આસમાન નો ફરક. ફાઈન સમજાય છે? ખ્યાલ આવે છે? તો આપણે શું વાત કહી દી, શું વાત કહી દી, ચારિત્ર ગુણ અને સામે ચારિત્ર મોનીય કર્મ, અને અહીંયા આપણે ચારિત્ર ગુણ નું અશુદ્ધ કારણ મિથ્યા ચારિત્ર. એ મિથ્યા ચારિત્ર નો જન્મ કેમ થાય છે? મિથ્યા દર્શન થયું, મિથ્યા જ્ઞાન થયું. એટલે સિદ્ધાંત શું નીકળ્યો કે જ્યાં એકત્વ પણ હોય ત્યાં એની લીનતા થયા વગર રહેશે. એકત્વ પણ છે અને ત્યાં એની લીનતા છે, એ લીનતાનું સ્વરૂપ આપણે સમજી ગયા. આગળ વધીએ આપણે. હવે શું થયું? તો ત્યાં મિથ્યાચારિત્રનું પ્રણમન અનાદિકાળથી ચાલતું હતું. સાંભળજો, ઓકે? હવે અનાદિકાળથી આ મિથ્યાચારિત્રનું પ્રણમન ચાલતું હતું. કોઈ એવા પુણ્યના પ્રણામનું નિમિત્ત પામી, કોઈ એવી પુણ્ય પ્રકૃતિઓ, સાતા પ્રકૃતિઓ એટલે કે કાશીક્ષય પુણ્યનો બંધ થયો અને જીવને પરિભ્રમણ કરતા 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 જીવને પુણ્યના ઉદયમાં, સાતિશય પુણ્યના ઉદયમાં જીવને દેવશાસ્ત્ર ગુરુ મળ્યા. પુણ્યના ઉદય દેવશાસ્ત્ર ગુરુ મળ્યા, પુણ્યના ઉદયમાં મનુષ્ય દેહ મળ્યો, પુણ્યના ઉદયમાં તમની પંચેન્દ્રિય પણ મળ્યું, પુણ્યના ઉદયમાં આવા ઊંડા સર્પણી પંચમ કાળમાં આવા પંચમ ભાવની વાત કરવાવાળા ગુરુ મળ્યા, સમયકાળથી ગ્રંથાદી રાજ મળી, કુનકુન આચાર્ય દેહ મળી, તે પુણ્યના ઉદયમાં જીવને આ બધો સમાગમ થયો. સ્વીકાર બરાબર? બરાબર. હવે એ ઉદયમાં પ્રાપ્ત થયેલી ઉત્કૃષ્ટ અતિશય પુણ્યની સામગ્રીઓને જીવે અંદરમાં એનો સદુપયોગ કરી ગુરુવાણી દ્વારા ભીનવાણીના માધ્યમથી પોતાના આત્માનું સ્વરૂપ, સ્વપરનું સ્વરૂપ, સાતત્વનું સ્વરૂપ, દ્રવ્યમૂળ પર્યાયનું સ્વરૂપ, વિશ્વ વ્યવસ્થા, વસ્તુ વ્યવસ્થા, ચાર અભાવ, પાંચ ભાવ, દેવશાસ્ત્ર ગુરુ, દ્રવ્યમૂળ પર્યાય આદિ સમસ્ત વિષયોને પોતાના જ્ઞાનમાં બરાબર વ્યવસ્થિત જેમ છે એમ સમજવાના. નાઉ વી આર ગોઈંગ ટુવર્ડ સમ્યક પ્રણમન. કારણ કે અહીંયાથી હવે બધા જ સમ્યક પ્રણમનની ચર્ચા આપણે કરવાની છે. ફ્રોમ ફોર્થ ગુણસ્થાન ટુ ટેન્થ ગુણસ્થાનનો અંતિમ સમય અને બારમા ગુણસ્થાનનો પહેલો સમય, જ્યાં ચારિત્ર ગુણની પૂર્ણ શુદ્ધ દશા પ્રગટ થાય છે, જેનું નામ છે યથાભાસ. સમજાય છે? ખ્યાલ આવે છે? તો હવે શું થયું કે એ અભ્યાસ કરતા કરતા પાંચ લબ્ધિપૂર્વક, શોર્ટ કરું છું સમજો, પાંચ લબ્ધિ પૂર્વક જયારે જીવને પ્રથમવાર પોતાના જાયકના આશ્રયથી જાયકમાં અહમ થતા, જાયક જે બનતા, અંદરમાં જાયકમાં ઠરતા, જે સમયે અતિન્દ્રિય આનંદનો અનુભવ થયો, વિકરાગ દશા ઉત્પન્ન થઈ, એ સમયે જીવનો પ્રવેશ ચતુર્થ ગુણ સ્થાનમાં થયો, ત્યારે ચારિત્ર ગુણની શુદ્ધ નિર્મલ પર્યાયનું આંશિક પ્રણમન ચાલુ છે. શું થયું? કોઈ સમજાય છે? એને આપણે આગમમાં જે નામ આપ્યું છે આપીએ તો સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થયું. સમજાય છે? ખ્યાલ આવે છે? શું પ્રગટ થયું? તો કે સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થયું. ચલો હવે બોલો, જલ્દી બોલો, ચારિત્ર ગુણ એનું સમ્યક પ્રણમન, સ્વરૂપાચરણ ચારિત્ર બરાબર. હવે આ સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થયું એ સમયે ચારિત્ર મોહનીય કર્મમાં, ચલો થોડું લઉં સાંભળજો, અનંતાનુબંધી જે કર્મ પ્રકૃતિ છે એની સુસ્થિતિ બરાબર. પ્રશ્ન સમજાયો? હવે આપણે લઈએ ને એક એક પ્રકૃતિને લઈએ, આપણે પછી આગળ વધીએ બરાબર. તો અનંતાનુબંધીનું શું થાય? હવે બહુ સિમ્પલ, સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થઈ જાય, સ્વરૂપમાં આચરણ. સમજાય છે? સ્વરૂપમાં આચરણ એટલે જે સમય અનુભૂતિ થાય એ સમય સ્વરૂપમાં આચરણ રૂપ કાર્ય પ્રગટ છે. સમજાયું? તો હવે મારો પ્રશ્ન એ છે કે એ સમય ચારિત્ર મોહનીયની જે પ્રકૃતિ છે એમાં અનંતાનુબંધીનું શું થાય? હવે હું તમને એક સિમ્પલ ખાલી ત્રણ વાત કરું છું સામે. અગર ચોથા ગુણસ્થાનમાં પહેલા તમને સૌથી પહેલા તો આપણે વાત કરી, શું વાત કરી? કે ઔષમિક સમ્યક વર્ષ. તો ઔષમિક સમ્યકના કાળમાં ત્રણ ટુકડા દર્શન મોહનીના થયા, પરંતુ એની સાથે અનંતાનુબંધીનું શું થયું? તો કે અનંતાનુબંધીનો પણ ઉપશમ થયો. ઔષમિક સમ્યકના કાળમાં અનંતાનુબંધીનો, અનંતાનુબંધી ચારિત્ર મોહનીયની કર્મ પ્રકૃતિનો ઉપશમ. કારણ કે એની ઓલ ધ પોસિબિલિટીઝ વિચ આર હેપનિંગ ઇન અનંતાનુબંધી ડ્યુરિંગ ફોર્થ ગુણસ્થાન અને એ સમ્યકના કાળ. તો આપણે ભાવ પણ લઈએ છીએ સાથે, આપણે ગુણસ્થાન પણ લઈએ છીએ અને આપણે કર્મનું પ્રણમન પણ લઈએ છીએ. ત્રણે વાત સાથે લઈએ છીએ એક એક ગુણસ્થાનમાં. સમજાય છે શું કહું છું? થોડું સૂક્ષ્મ છે પણ સાંભળજો. ભાવ પણ લઈએ છીએ, ગુણસ્થાન પણ લઈએ છીએ અને સાથે કર્મની અવસ્થા પણ લઈએ છીએ બરાબર. આવ્યું સમયમાં તો સ્વરૂપાચરણ ચારિત્ર ઇઝ અ કોમન, કે હા સ્વરૂપાચરણ ચારિત્ર. પરંતુ અગર ઔષમિક સમ્યક્ત્વ છે તો એ સમય કાળી પ્રગુણ માં અનંત અનુબંધી નો બોલો બોલો જલ્દી ઉપક્ષમ. અગર એ અક્ષમિક માંથી સાયોક્ષમિક સમ્યત્વ થયું તો સ્વરૂપ જગન ચારિત્ર પ્રગટ થતા અનંત અનુબંધી નું શું થશે? શું બોલવાનું? સાયોક્ષમિક સમ્યત્વ. હવે સાંભળો, હવે ટ્રીક, હવે જરાક સાંભળો. સાયોક્ષમિક સમ્યત્વ છે. સમ્યત્વ કયું છે? ઔક્ષમિક સમજાયું? ઔક્ષમિક ના કાળમાં સ્વરૂપ અને અનંત અનુબંધી નો શું છે? અને કઈ હશે? કઈ સમ્યત્વ થયું? ફોર એક્ઝામ્પલ એ લઈ લો કે કઈ સમ્યત્વ થયું તો અનંત અનુબંધી નો એકમાં અનંત અનુબંધી નો એકમાં અનંત અનુબંધી નો કયા ગ્રંથાની વાત કરીએ છીએ? કયું ચારિત્ર પ્રગટ થયું? સ્વરૂપ. હવે એક પોઈન્ટ મારે કહેવો છે, પછી આગળ વધીએ. સમજાયું? સ્વરૂપ ચરણ ચારિત્ર કયું ગુણસ્થાન? ચારિત્ર ગુણ ની શુદ્ધ પર્યાય કે અશુદ્ધ પર્યાય? વેરી ગુડ. ધર્મ ની શરૂઆત, સંવર ની શરૂઆત, મોક્ષ માર્ગ ની શરૂઆત, સાધક દશા ની શરૂઆત, અંતરાત્મા પણ ખબર પડે છે. સમજાયું? તો હવે આપણે વાત શું કરી કે સપોઝ ઔક્ષમિક સમ્યક થશે, પહેલા તો ઔક્ષમિક જ થશે, તો ત્યાં અનંત અનુબંધી નો વેરી ગુડ. અને ઔક્ષમિક માંથી સાયોક્ષમિક થશે ત્યારે શું થશે કહું? અને સપોઝ સાયોક્ષમિક માંથી એક ગુણસ્થાન માં શારીરિક સમ્યક્ત થઈ ગયું તો અનંત અનુબંધી નો વેરી ગુડ. સમજાયું? એક માં અનંત અનુબંધી નો અને એક અવસ્થામાં અનંત અનુબંધી નો આચરણ કયું? સ્વરૂપ. ગુણસ્થાન કયું? ચોથું. તો ચોથા જ ગુણસ્થાન માં ત્રણેય સમ્યક્ત પ્રાપ્ત કરી શકે છે. સમજાય છે? ત્રણેય સમ્યક્ત ચોથો જ પ્રાપ્ત કરીને ઉપર બની શકે. ઔક્ષમિક થયું માંથી સાયોક્ષમિક થયું, સાયોક્ષમિક માંથી સાઈ, ચોથા ગુણસ્થાન માં પ્રાપ્ત કરીને અનંત અનુબંધી નો મૂળ માંથી સાઈ, ત્રણ ટુકડા દર્શન મૌન્ય અને અનંત અનુબંધી સાત પ્રકૃતિ નો મૂળ માંથી સહી ચોથા ગુણસ્થાન માં કરીને જીવ સાઈ સમ્યક દ્રષ્ટિ થઈ શકે. અને સાઈ સમ્યક દર્શન થયા પછી એ જીવ એ ચોથા ગુણસ્થાન થી નીચે નહીં. સમજાવવામાં જેટલો થાક લાગે ને, સમજવામાં એટલો આનંદ છે અને અનુભવમાં તો એટલી નિરાશ છે. કોઈ સમજાયું? તો ઔક્ષમિક સમ્યક્ત્વમાં અનંત અનુબંધી નો, સાયિક સમ્યક્ત્વમાં અનંત અનુબંધી નો, સાયોક્ષમિક સમ્યક્ત્વ છે. સમ્યક્ત કયું છે? એમાં તો આપણે જોયું સાયોક્ષમિક માં શું થયું, દર્શન મોનિયા ત્રણ ટુકડામાં સમ્યક્ત નો ઉદય ને બધું આપણે જોયું. પણ મારો પ્રશ્ન એ છે કે સમ્યક્ત સાયોક્ષમિક છે તો ચારિત્રમાં અનંત અનુબંધી નું શું થશે? એમાં શું લેવાનું? પોઈન્ટ સમજાયો? પ્રશ્ન સમજાયો? થોડું ઉપયોગ રાખજો, આ લો થોડું રાખશે પણ સમજો. સમજતો એક વાર સાંભળશો, બે વાર સાંભળશો તો સમજા. પ્રશ્ન છે, સાયોક્ષમિક સમ્યક તો કયું છે? બોલો બધા, બોલો બધા, સમ્યત્વ. હવે પ્રશ્ન છે, ચારિત્રમાં કયું ચારિત્ર આવશે? તો કે સ્વરૂપાચરણ ચારિત્ર. એ તો દ્રવ્યાનિયોગની અપેક્ષા, એ તો દ્રવ્યાનિયોગની અપેક્ષા. હવે અહીંયા સમજો કે સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થયું, સાયોક્ષમિક સમ્યત્વ છે, તો એ સમયે અનંત અનુબંધી કસાઈ ચોકડી જે છે એનો ઉપશમ નહીં બોલવાનો, કઈ પણ નહીં બોલવાનો, પણ એનો ઓન ઉદય બોલો. અનુદય. અનંત અનુબંધી નો શું છે? ત્યાં ઓન ઉદય છે. અને અનંત અનુબંધી, હવે સાંભળો, અનંત અનુ, હવે સાંભળજો, કનેક્ટ કરું છું, જલ્દી સાંભળજો. અનંત અનુબંધી નો ઓન ઉદય છે. અનંત અનુબંધી પ્રકૃતિ એ સર્વઘાતી છે, તો એનો અણ ઉદય જ હોવો જોઈએ. અગર એ સર્વઘાતી નો ઉદય આવી ગયો તો વિદ્યાચારી ના થઈ જશે, એટલે એનો અણ ઉદય હોવો જોઈએ. જેના જે અનુદયના કાળમાં સ્વરૂપાચરણ ચારિત્ર, સમ્યક ચારિત્ર, ચતુર્થ ગુણસ્થાન બન્યું રહે છે, તો અનંત અનુબંધી ના અણ ઉદય ના કારણે સ્વરૂપાચરણ ચારિત્ર બન્યું રહ્યું. પરંતુ સામે અપ્રત્યાખાના વર્ણિયનો ઉદય હોવાના કારણે, અપ્રત્યાખાના વર્ણિયનો ઉદય હોવાના કારણે ત્યાં સ્વરૂપાચરણ ચારિત્ર બન્યું છે, પરંતુ એની સાથે અસંયમનો ભાવ, પૂર્ણ અસંયમ છે. કોના કારણે? સમજાય છે ને હું શું બોલું છું? અપ્રત્યાખાના, અપ્રત્યાખાન, પ્રત્યાખાન એટલે ત્યાં, તો અપ્રત્યાખાના વણીનો ત્યાં ઉદય છે, એના કારણે અસંયમ નો ભાવ છે. ચારિત્ર માં એક અપેક્ષા, સાંભળો હવે, એક અપેક્ષા એ સ્વરૂપાચરણ ચારિત્ર જે દ્રવ્યનિયો કહે છે, પણ કર્ણનિયો કહે છે કે ત્યાં સંયમ નથી, અસંયમ રહેતા કે ચારિત્ર માં, એટલે ચારિત્ર માં અસંયમ રહેતા હોવાના કારણે ઓદય ભાવના 21 ભેદ માંથી જે અસંયમ નામનો ભેદ છે, એ અસંયમ નામનો એમાં મિથ્યાત્વ અજ્ઞાન અસંયમ. તો અસંયમ નો ભાવ અહિયાં ચારિત્ર માં લાગુ પડશે. કર્મવિયોગ ની અપેક્ષા એ કોઈ પણ પ્રકાર નો સંયમ નો ભાવ નથી. ત્રસ્ત જીવ ની હિંસા અને સ્થાવર જીવ ની હિંસા પૂરેપૂરી થાય છે. કઈ સમજાય છે? તો દ્રવ્યનિયોગ કે છે કયું આચરણ છે? અરે દ્રવ્યનિયોગ કે છે કે જ્યાં સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થયું એટલે ક્યાં તારી તો મુક્તિ જ થઈ ગઈ. દ્રવ્યનિયોગ કે કહી દે મુક્ત થઈ ગયો. અને કર્ણનિયોગ કે છે કે અરે ના 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 હજી તો ચારિત્ર શરૂ નથી થયું. ચારિત્ર શરૂ નથી થયું તો ચારિત્ર માં કયો ભાવ છે? તો કે ઔદૈક ભાવ છે. ઔદૈક માં અસંયમ નામનો ભાવ છે જેમાં ત્રસ ખાત અને બહુગાર બધું થાય છે. અરે અન્યાય અનિત્ય અપક્ષ નો ત્યાગ છે પરંતુ ત્રાસ હિંસા અને ખાવા હિંસા પૂરેપૂરી છે. લડાઈ પણ જાય છે, સાનો જ્યાં નાનીઓ સાથે છે, બધું છે, વ્યાપાર છે, ધંધો છે, બધું છે. ખાલી અનંતાનુ મંદિર નું અનુદય છે અને સ્વરૂપાચરણ ચારિત્ર છે. એટલે દ્રવ્યાનો તો કે છે કે અરે આ જીવ એની મસ્તી માં છે. અને કર્ણાનો કે છે કે અભિદિલ્લી ચૈતન્ય મહાનિમગીરી સે પરિણતિ ઘન કચરાયેંગે. આ ચોખા વર્ષા માં આ થઈ ગઈ ન બોલો સમજાયું સુભાઈ બોલો ઉત્પાદન આનો વાત આપણે થઈ ગયો છે. ઘણા ને તો ત્રણ ત્રણ વાર રિવિઝન થઈ જાય કે પેલા બે ત્રણ વાર એક સાંભળી લીધું હોય. હિમગીરી 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 રે શું પર્વત નિજ ચૈતન્ય મહાનિમગીરી સે ઘન 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 એટલે વાદળા. તો એ પર્વત થી વાદળા ભટકાય તો શું થાય? અરે બોલો એ તો તમે બોલો પછી અંદર હું બોલું છું. વાદળો બોલો એ શું થાય? એ રીતના અહીંયા હવે ઉપમા જો શું આવી ગઈ છે. ઉપમા તો સાંભળો ઉપમા ની અંદર જો શું કે છે નિજ ચૈતન્ય મહાનિમગીરી સે પરિણતિ 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 ઘન કચરાયેંગે. શુદ્ધ અતિન્દ્રિય આનંદ રસમય અમૃત જલ વરસાય. આ ચોથું મને સ્થાન આ સ્વરૂપાચરણ ચારિત્ર આ અનંતાનું મંદિર નો અનુદય આજે આ પ્રજ્ઞા ખાન નો ઉદય છે. એના કારણે અસંયમ દશા છે. અસંયમ દશા એ સંયમ માં બદલાઈ જશે. અને એ સંયમ સાચું ક્યારે કહેવાશે? એ અનંતાનું મંદિર ના અનુદય પૂર્વક સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થયા બાદ આગળ જે પણ સંયમ આવશે જે પણ વ્યવહાર ધર્મ આવશે એ નામ વ્યવહાર પામશે નિશ્ચય પૂર્વક. લાંબુ થઈ ગયું પણ શું થાય? ટ્રાય ટુ ફિટ ધ સેન્ટેન્સ એન્ડ કમ્પ્લીટ ઇટ. શું થાય? સમજાયું શું કીધું? નિજ ચૈતન્ય મહાનિમગીરી સે પરિણતિ ઘન ટકરાયેંગે. શુદ્ધ ઇન્દ્રિય આનંદ રસમય અમૃત જલ વરસાયેંગે. અને વરસાદ પડે તો શું થાય? માટી હોય, ધૂળ હોય, ગાડી ગંદી હોય તો પીળી થઈ જાય, ધોવાઈ જાય. બહુ સરસ શબ્દ, ધોવાઈ જાય. સમજાય કે ધોવાઈ જાય? તો અહીંયા શું કીધું? મોહ મહામલ પ્રસાર હોગા નિજ ભગવાન હોગા. એ શુદ્ધાત્મા કા શ્રદ્ધાન હોગા નિજ આત્મા તબ ભગવાન હોગા. સમજાયું કે નહીં? પણ એ સ્વરૂપાચરણ ચારિત્ર ચોથું ગુણસ્થાન સમજાયું. ત્રણે સમ્યક્ત લઈ લીધા. ગુણસ્થાન ચોથું લીધું. ચારિત્રો ની પ્રકૃતિ ની પણ આપણે દશા સમજ્યા. એક ઉત્સંગ દશા સમજ્યા, એક અનુદય દશા સમજ્યા અને એક ક્ષય દશા સમજ્યા. ત્રણ સમ્યક્ત સમજ્યા અને ચારિત્ર ગુણ નું વર્ણન દ્રવ્ય નિયોગ થી સમજ્યા અને કર્મ નિયોગ થી સમજ્યા. સમજ્યા કે નહીં? સમજાણું કાઈ? બોલો થોડું સમજાયું? કોઈ સમજાયું? તો હવે ક્યાં આવી ગયા આપણે ચોથા ગુણસ્કાર. કર્ણાનિયોગ શું કે છે? 100% અસંયમ. કર્ણાનિયોગ કે છે ચારિત્ર નથી. એટલે જ તો ગુરુદેવશ્રી જયારે આ વાત કરતા હતા ત્યારે જે વિરોધી પક્ષ હતો એ એમ જ કહેતા હતા ને ચોથા ગુણસ્કારે ચારિત્ર નથી એટલે ચોથા ગુણસ્કારે સંયમ તો ન હોઈ શકે. અરે ચારિત્ર માં સંયમ દશા નથી પરંતુ ચારિત્ર માં સ્વરૂપાચરણ ચારિત્ર તો છે. એટલે એક અપેક્ષા થી તો શુદ્ધ ચારિત્ર નું વર્ણન ચાલુ થઈ ગયું. શ્રદ્ધાનું કાર્ય એક સમયે 100% પૂર્ણ થાય પણ ચારિત્ર ગુણ ના પ્રમાણ માં આ વ્યવસ્થા નથી. ચારિત્ર ગુણ ના પ્રમાણ માં ક્રમિક વિકાસ છે. ક્રમિક વિકાસ છે. તમે amazon.com પર કઈ બુક કર્યું હોય, ઓર્ડર આપ્યો હોય,
અને બોલો
તો ઓર્ડર આપી દીધો, બરાબર, ઓર્ડર આપી દીધો, એ ઓર્ડર લઈ લીધો, પૈસા આપી દીધા, અને પૈસા જે પણ ક્રેડિટ કાર્ડથી તમે ભરી દીધા, તો એ પદાર્થ, એ ફોન, ફોન ઓર્ડર કર્યો તો ફોન મારો છે એવું અહમ થઈ ગયું કે નહીં? પણ આવશે ક્યારે? અચ્છા મહિના પછી આવે, ઠીક છે, એ પણ આવશે ક્યારે? જયારે આવશે ત્યારે હું સમજાય છે, ત્યારે મારી પાસે સાક્ષાત થશે. પણ એનું અહમ ક્યારે થઈ ગયું? વેન યુ પ્રૂવ છે, કોઈ સમજાય છે? તો એવી રીતના અહમ હું ક્યારે છું એ થઈ ગયું, પરંતુ હવે એમાં લીનતા, એકાગ્રતા, એનો ભોગ, એમાં વ્યાપાર, એનું યુઝ ક્યારે? તો કે ધીરે 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 આગળ ચારિત્રની શુદ્ધ દશા, ક્રમિક વિકાસ, ક્રમિક વિકાસ, ક્રમિક વિકાસ થયા વગર રહેશે નહીં. અને એવો જ જીવ ચતુર્ગુણ સ્થાનમાં સામાયિક ના કાળમાં, શું કીધું? સામાયિક ના કાળમાં સ્વરૂપ ના આશ્રયથી એ જીવને અંદરમાં શું પ્રગટ થાય છે? તો કે અપ્રત્યાખ્યાનવર્ણ્ય કર્મના અનુદયમાં આગળનું બીજું ચારિત્ર, દેહ ચારિત્ર પ્રગટ થાય. શું કીધું? જલ્દી, હવે આમાં આપણે થોડું લેવાનું છે, લઉં ને 5-10 મિનિટ કે થાકી ગયા? બોલો જલ્દી. દેહ ચારિત્ર તો કયું ગુણસ્થાન આવ્યું? પાંચમું ગુણસ્થાન. કયું ચારિત્ર દ્રવ્યાનિયોગ અપેક્ષાએ? દ્રવ્યાનિયોગ અપેક્ષાએ દેહ ચારિત્ર, એક દેહ ચારિત્ર. અને કર્ણાનિયોગની અપેક્ષાએ સંયમ, સંયમ ચારિત્ર. આઈ એમ ટેકિંગ બોથ અનિયોગ, એટલે તમને આખું પિક્ચર ક્લિયર થાય. દેવ અનિયોગ લઉં છું, પરિણામ લઉં છું, કર્મની સ્થિતિ લઉં છું, ભાવ લઉં છું, ગુણસ્થાન લઉં છું, બધું જ એકમાં આપણે ફિટ કરીને જોઈએ. સમજાય છે કે કન્ફ્યુઝન થાય છે? કયા દ્રષ્ટાન નો હતો જીવ? વેરી ગુડ. કેવી દશા હતી? અસંયમની દશા. અને ચતુર્ગુણ સ્થાન વાળા જીવને, ચતુર્ગુણ સ્થાન વાળા ની સાર્થકતા ક્યારે એની સમજે? કે જયારે એ પંચમમાં જવાનો પ્રયત્ન કરે. પણ સમજાય છે? સામાયિક ના કાળમાં એ અનંતાનું બંધી પછી કહ્યું કે અપ્રત્યાખ્યાના વર્ણ્ય કર્મનો અનુદય દો હમણાં. અને એના કાળમાં શું થશે? અપ્રત્યાખ્યાન નો અનુદય, તો શું થશે? કે સંયમ માં સંયમ, દેહ ચારિત્ર, દેહ કચાઈ ઝોપડીના અભાવ પૂર્વક ની વીજ ભાવતા પ્રગટ થાય. હવે અગેન, હવે આપણે પાછા આવી જઈએ. ત્રણ સમ્યક્તો આપણે લીધા, ત્રણ સમ્યક્તો. હવે સપોઝ અહીંયા અક્ષરિત સમ્યક્તો છે, તો અનંત સામગ્ર, થોડું સામગ્ર, થોડું 10 મિનિટ, અનંત અક્ષમિત સમ્યક્તો, પંચમ ગુણસ્થાન. ત્યાંથી આવ્યો જીવ પહેલામાંથી ડાયરેક્ટ પાંચમામાં આવી શકે, આમાં કન્ફ્યુઝન કોઈ નહીં રાખતા. પહેલામાંથી ચોથાને સ્પર્શ કર્યા વગર પાંચમામાં આવી શકે ને આવે, તો પહેલામાંથી પાંચમામાં ડાયરેક્ટ જીવ આવ્યો અને એને અક્ષમિત સમ્યક્તો થયું, તો અક્ષમિત સમ્યક્તોના કાળમાં અનંતાનુગંધી 4 અને અપ્રત્યાખ્યાન 4, એવી 8 નો ઉપશમ. કોઈ સમજાય છે? શું કીધું? 8 નો ઉપશમ. દર્શન મોની 3, અનંતાનુબંધી 4 અને અપ્રત્યાખ્યાન 4, 11 નો ઉપશમ. ક્યારે? વેરી ગુડ, 5મું. અને સમ્યક તો કયું? અક્ષમિક સમ્યક. થઈ ગયું એટલું? લવ થોડું, બરાબર. હવે અક્ષમિક માંથી સાયોક્ષમિક સમ્યક થશે. સાયોક્ષમિક, અક્ષમિક તો કાળ અંતર મુદત નો છે ને, તો સાયોક્ષમિક થયું. ગુણસ્થાન કયું છે? 5મું. ગુણસ્થાન કયું? 5મું. અને સમ્યક તો કયું થયું? અક્ષમિક માંથી સાયોક્ષમિક. તો સાયોક્ષમિક સમ્યકના કાળમાં, કોઈ સમજાય છે? હવે અહીંયા શું લેવાનું? એ સાયોક્ષમિક સમ્યક્ત્વ છે, તો ચારિત્રમાં એ અનંતાનુબંધીને અપ્રત્યાખ્યાનવર્ણ્યનો અનુદય લેવાનો. કોઈ સમજાય છે? કારણ કે અનંતાનુબંધીને અપ્રત્યાખ્યાનવર્ણ્ય બે દેખાતી છે કે જરૂર ખાતી છે? વેરી ગુડ, વેરી ગુડ. તો અનંતાનુબંધીનો પણ અનુદય અને અપ્રત્યાખ્યાનવર્ણ્યનો પણ અનુદય. સમ્યક્ત કયું? ક્ષયોક્ષમિક. અને એ બે ના અનુદયમાં, બે કસાઈના અનુદયમાં પ્રગટ થયેલી વિતરાકતા નો આનંદ પાંચમા ગુણસ્થાન વાળા જ્ઞાની ધર્માત્મા લે. ભાઈ સમજાયો? ખ્યાલ આવે છે? અનુદય. અને હજી એક પ્રશ્ન પૂછું, તો ટીકી છે, મને જોજ કોણ જવાબ આપે. ક્ષયોક્ષમિક માં સમજાયું? બે નું સમજાય ગયું. ઔક્ષમિક સમ્યક્ત્વમાં 11 નો ઉપશમ અને સાયોક્ષમિક માં આમ પૂછાય. હવે મારો પ્રશ્ન છે કે અગર છાયો શ્રમિક માંથી પાંચમાં અને સ્થાન માં છાયો શ્રમિક માંથી સ્થાયિક થયું તો શું થાય? ચલો જલ્દી, પાંચમા માંથી અરે પાંચમા અને સ્થાન માં છાયો શ્રમિક માંથી સ્થાયી શ્રમ્યત્વ થયું તો શું થશે? એ વાત એટલે થવાની પ્રકૃતિ એટલે તમને હવે અગિયાર ગુણ કહો તમે થોડો ટફ છે વિષય મને ખબર છે, પણ એક વાત સાંભળી લો. પહેલા પ્રશ્ન સમજાયો મારો પ્રશ્ન. આપણે ત્રણ સમ્યક પર લઈએ છીએ તો અક્ષમિક લીધું, ક્ષાયો શ્રમિક લીધું, હવે સ્થાયી આપણે અઝ્યુમ કરીએ છીએ કે પાંચમા ગુણસ્થાનમાં એ ક્ષાયો શ્રમિક સમ્યત્વમાંથી જીવને સ્થાયી થઈ ગયું તો સ્થાયી સમ્યત્વ થતા પાંચમા ગુણસ્થાનમાં અગિયાર પ્રકૃતિની શું સ્થિતિ બનશે? મારો પ્રશ્ન આ છે. બોલો બોલો બોલો, એક જણ બોલો, એક જણ બોલો, જલ્દી બોલો, અંગીકાર જલ્દી જલ્દી. અગિયાર સમજાય કઈ? અગિયાર ત્રણ ત્રણ દક્ષિણ ગોળીય, ચાર અનંતાનુબંધી અને ચાર અપ્રત્યાખ્યાનુબંધી. ચાર ને ચાર આઠ અને ત્રણ, બરાબર સિમ્પલ છે, કન્ફ્યુઝ નહીં થાવ. આપણો પ્રશ્ન પૂછે કે યાર અઝ્યુમિંગ કે છાયો શ્રમિક માંથી સ્થાયી છે, આપણે ડિટેલ સમજવું પડશે ને કે એક્ચ્યુઅલી શું થાય છે. તો છાયો શ્રમિક માંથી સ્થાયી થયું, હવે સામે હું કહી દઉં છું, પૂરું કરું છું, પછી નેક્સ્ટ આગળ સાંભળો. અગિયાર માંથી સ્થાયી સમ્યક્તના કારણમાં અગિયાર માંથી દર્શન મોનિયની ત્રણ અને અનંત અનુબંધીની ચાર એનો મૂળમાંથી કઈ થશે? અપ્રત્યાખ્યાનાવળીનો મૂળમાંથી કઈ નહીં થાય, અપ્રત્યાખ્યાનાવળીનો ત્યાં અનુદય રહેશે. ભાઈ શ્રેણીના કાળમાં જ અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન સંજલનને સહી કરવાની પુરુષાર્થની ધારા ઉપર છે. એની પહેલા અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન સંજલન નહીં જાય, નહીં જાય, નહીં જાય, અનંત અનુબંધી જશે, પણ અપ્રત્યાખ્યાનાવળીનો અનુદય. અગેન ચલો જલ્દી સમજાયું? કયું ગુણસ્થાન? અરે બોલો ગુણસ્થાન કયું? તમને ખબર છે ત્રિપર્યાયમાં ખાસમાં ગુણસ્થાન સુધી જઈ શકે, ત્રિપર્યાયમાં ખબર પડે છે. ઋષભદેવ રાજાને કેટલી પુત્રી હતી? બોલો જલ્દી, લાઈટ કરું છું, જલ્દી વચ્ચે એક વાત કહી દઉં, જલ્દી પછી પૂછો ને ખબર પડે કે યાદ હોય. જલ્દી જલ્દી, ઋષભદેવ રાજાને કઈ કઈ? તમને ખબર છે બ્રાહ્મી અને સુંદરી નામની પુત્રી હતી, અને એ પુત્રી આખો દિવસ ઉદાસી, આખો દિવસ ઉદાસી. તો ઋષભદેવ રાજા આવીને પૂછ્યું કે બેટા તમારો એક ભાઈ ચક્રવર્તી, તમારો એક ભાઈ ભાવદેવ, હું તમારો પિતા આજ ભાવમાંથી તીર્થો ખસીને મોક્ષે જવા, તમને જુલા જુલાવા સ્વર્ગમાંથી હજી ઇન્દ્રાની આવે, અમારા મિત્ર સૌધર્મ ઇન્દ્ર આટલા ઉત્કૃષ્ટ જીવોની વચ્ચે તમને શું કમી છે? તમે કેમ ઉદાસ છો? સમજાય છે? તમે લોકો ઉદાસીન થઈ જાઓ, હવે બ્રાહ્મણ સુંદરી કે ઉદાસીન થવાની વાત છે, એક્ચ્યુઅલી તો આપણે પણ ઉદાસીન થવાનું છે. જો બ્રાહ્મણ તો બ્રાહ્મણ સુંદરી કહે છે કે પિતાજી, ભલે મારા એક ભાઈ ચક્રવર્તી હો, ભલે મારા એક ભાઈ ખાંડે હો, ભલે આપ તીર્થંકર થઈને મોક્ષી જવા વાળા હો, અને ભલે મને અમને જુદા જુદાવા માટે અમારી સાથે રમવા માટે સચિન્દ્રાની સ્વર્ગમાંથી આવતા હો, અને ભલે આપના પરમ મિત્ર સૌધર્મ ઇન્દ્ર હો, પરંતુ અમારી જે વ્યથા છે આપ કોઈ દિવસ દૂર નહીં કરી શકો. આ ભાવમાં તમે કહો તો ખરા, તમારી શું વ્યથા છે? અમારી વ્યથા તમે દૂર નહીં કરી શકો પિતાજી. અરે પિતાજી, આજ તો આ ભાવમાં મોક્ષે જતા રહેશું, અમારા બે ભાઈઓ મોક્ષે જતા રહેશે, પરંતુ આ ભાવમાં અમે મોક્ષે નહીં જઈ શકીએ, એ અમારી વ્યથા છે. બોલો આ દૂર કરી શકો? યાદ કરી સમજાય છે? શું કહું છું મને કહો, સીતાજી વનવાસ કેટલી વાર ગયા? અરે વાહ, યાદ છે મેં પેલા કીધું યાર, ભાઈ સીતાજી વનવાસ ત્રણ વાર ગયા છે, ખબર નહીં તારે ક્યારે કેમ. પહેલી વાર વનવાસ ગયા, મને કહો સીતાજી પહેલી વાર વનવાસ ગયા પુણ્યના ઉદયમાં કે પાપના ઉદયમાં? અરે ગજબ કરો છો યાર, સીતાજી વનવાસ પહેલી વાર પુણ્યના ઉદયમાં ગયા, પોતાના પતિ સાથે ગયા, કોઈ સમજાય કે પાપ ના ઉદય માં નહોતા ગયા ભાઈ, અને કઈ કઈ નહોતો કાઢ્યા રામચંદ્રજી ને? રામચંદ્રજી ભરત ચક્રવર્તી ભરત ચક્રવર્તી ભરતજી ભરત ચક્રવર્તી અલગ રામચંદ્રજીના ભાઈ ભરતજી દીક્ષા લેવા માટે નીકળતા હતા અને કઈ કઈ વતન માંગ્યું હતું ને કે તમે આવશો ત્યારે હું માંગીશ, તો ત્યારે ભરતજીને રાજ્ય આપ્યું અને ત્યારે રામચંદ્રજી કીધું કે અરે મારો નાનો ભાઈ રાજ્ય કરે અને મોટો ભાઈ રાજમાં રહે કેવું લાગશે, એટલે હું મારી સ્વેચ્છાથી વનવાસમાં જાઉં છું અને એના કારણે એ વનવાસમાં ગયા અને સીતાજીની સાથે ગયા. તો પતિ સાથે હોય તો પુણ્ય નો ઉદય કે પાપ નો ઉદય? તમે હવે આવો બધા પ્રશ્ન નહીં પૂછો અમને, પરંતુ રામ સીતાજી માટે તો પુણ્ય નો ઉદય હતો. આપણને લાગે ભિક્ષારા જંગલ ભિક્ષારા જંગલ, અરે રામચંદ્રજી બલભદ્ર હતા, એ જ બહુમાં મોક્ષે જવા વાળા હતા અને જે જંગલ માં પગ મૂકે એ જંગલ માં સોનાના મહેલ ઉભા થઈ જતા હતા. ભાઈ ભૂલ બાબા, હવે તો કોણ પુણ્ય નો રે કે પાપ નો રે? હવે કે તો પુણ્ય નો રે, સોનાના મહેલ ઉભા થઈ તો પુણ્ય નો રે. અરે સોનાના મહેલ માટે કોઈ દરકાર નહોતી સીતાજી ને, રામચંદ્રજી સાથે હતા. અરે એમને દિનચર્યા પૂછી સીતાજી ને કે આખી દિનચર્યા શું, તો કે રામચંદ્રજી 5 વાગે ઉઠે, રામચંદ્રજી સામાયિક માં બેસે, રામચંદ્રજી પૂજા કરવા જાય, રામચંદ્રજી ભોજન કરે. અરે આપની દિનચર્યા પૂછે છે, અમે રામચંદ્રજી ની નથી પૂછતા. અરે રામચંદ્રજી ની દિનચર્યા એ જ લાઈટ થઈ ગયું. પૂછ્યું પેલા તો પ્રશ્ન તો, અરે આ તો પૂરું કરો કે પહેલી વાર ગયા પાપ ના, અરે પુણ્યના ઉદયમાં, ગરબડ નહીં કરો, પુણ્યના ઉદયમાં. બીજી વાર જયારે રામચંદ્રજી એમને યુદ્ધ કરીને રાવણ ને ત્યાંથી સુરક્ષિત લઈ આવ્યા અને બીજી વાર કલંક લગાડ્યો અને બીજી વાર પાપ ના ઉદયમાં ગયા જંગલ. પહેલી વાર પુણ્યના ઉદયમાં ગયા, બીજી વાર પાપ ના ઉદયમાં ગયા અને ત્રીજી વાર પોતાના પુરુષાર્થથી ગયા. અરે આર્થિક માતા બનીને પોતાના પુરુષાર્થથી વનજંગલમાં ગયા. ત્રીજી વાર તો કેને કે પોતાના પુરુષાર્થથી ગયા. 3 વાર સીતાજી વનજંગલ. 2 વાર કહીએ આપણે, સમજાય છે? લાઈટ કરવા માટે ચલો જલ્દી બોલો. 5મું ગુણસ્થાન જલ્દી પૂરું કર્યું પછી આગળ લઈએ. ગુણસ્થાન કર્યું, વેરી ગુડ. પહેલું સમજાય તો કહી દીધું આપણે, અરે બોલો, પાંચ મિનિટ બોલવાનું ત્યારે બોલો બરાબર. હવે ઉપશમ માંથી શું થયું કે ક્ષયોપશમ છે બરાબર. ક્ષયોપશમ વખતે શું થશે? એ ક્ષયોપશમ વખતે એક 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 સમ્યક પ્રકૃતિ નો ઉદય અને બાકી બધી પ્રકૃતિ નો અનુદય. સમ્યક પ્રકૃતિ નો સંયોગ છે ને, તો સમ્યક દેહધાતી પ્રકૃતિ નો અને બાકી દસ નો કયા સમ્યક નો? વેરી ગુડ. અને ઉપશમ નો 11 નો વેરી ગુડ. અને 40 સમ્યક થઈ જાય 5મા ગુણસ્થાન માં સાયોપ્રમિક માંથી, તો 11માં શું થશે? 7નો ક્ષય અને 4નો વેરી ગુડ. પોતા વડે તાળી પાડી એક વાર, વેરી ગુડ. તો 7નો ક્ષય અને 4નો અનુદય. તો ગુણસ્થાન કયું? 5મું. અને સમ્યક કયું? અને સંયમ દશા કે અસંયમ દશા? તો કે પૂરી અસંયમ દશા પણ નહીં અને પૂરી સંયમ દશા પણ નહીં, પરંતુ કઈ દશા? તો કે સંયમ દશા. અને 15 દિવસમાં 1 વાર અનુભૂતિ થાય ને થાય, અતિન્દ્રિય આનંદ નો રસ લેશે ને. 11 પ્રતિમા, 12 અણુવ્રત, 5 અણુવ્રત અને જે દ્વિગુણ દેશવ્રત અનથડન વ્રત અને 4 શિક્ષાવ્રત, 3 ગુણવ્રત, 5 અણુવ્રત એવા 12 પ્રકારના વ્રત અંગીકાર કરે અને 11 પ્રતિમા ધારી પંચમ ગુણસ્થાન સુધી, એમાં લાસ્ટમાં એલક અને શુલ્ક, આ 2 11 પ્રતિમામાં એલક અને શુલ્ક 10 અને 11 ની પ્રતિમા, એ પણ પંચમ ગુણસ્થાન વચ્ચી શ્રાવક છે. શું કહેવાય ને? સંયમ આ સંયમ બરાબર. હવે અહીંયા શું કીધું? 2 પ્રકૃતિ ગઈ, અનંતાનુબંધી અને ઉદય કોનો છે? હા વેરી ગુડ. ઉદય કોનો છે? તો ઉદય છે પ્રત્યાખ્યાનાવરણીય. અહીં સમજાય છે, ઉદય પ્રત્યાખ્યાનાવરણીય નો છે અને એના કારણે સંયમ સંયમ દશા તો બની, પરંતુ પ્રત્યાખ્યાનાવરણીય ઉદય ના કારણે જીવ પૂર્ણ સંયમ એટલે મુનિ અવસ્થા, મહાવ્રત, નગ્નપણું અને અંદરના 3 કચાય જોડીના અભાવ પૂર્વક ની જીત રાખતા પ્રગટ નહીં કરી શકે એ પ્રત્યક્ષ અનાવરણીય કર્મના ઉદયના કારણે. નથી સમજાતું? એકવાર કહી દો, ભૂલ કરો, સમજાય છે? તો પ્રત્યક્ષ અનાવરણીય ના ઉદયના કારણે શું થાય છે કે એ પૂર્ણ સંયમ પ્રગટ નથી કરી શકે. પોઈન્ટ સમજાયું? અને પૂર્ણ સંયમ પ્રગટ નથી કરી શકતા એટલે એ પ્રત્યક્ષ અનાવરણીય કર્મ નો ઉદય. એ ખાસ કહે છે, પ્રત્યક્ષ અનાવરણીય કર્મ એ સર્વધાતી છે કે દેખાય. પ્રત્યક્ષ અનાવરણીય એ દેહ ઘાતી છે કે સર્વઘાતી? વેરી ગુડ, સર્વઘાતી છે. પ્રત્યક્ષ અનાવરણીય સર્વઘાતી છે. 25 માં આપણે જોયું ને, અનંતાનુબંધી ચાર સર્વઘાતી, અપ્રત્યાચાર સર્વઘાતી, પ્રત્યાચાર સર્વઘાતી, સ્વંજન અને નો કરતા દેહ ઘાતે. તો પ્રત્યાચાર સર્વઘાતી છે અને સર્વઘાત કરે છે કોનો? મુનિ અવસ્થા લેવાનો સર્વઘાત થાય છે. પ્રત્યાચાર નો ઉદય ઇઝ પ્લેઇંગ ધેટ રોલ. મુનિ અવસ્થા નો સર્વઘાત થાય, મુનિ અવસ્થા નહીં લેવા દે, એ સર્વઘાતી નો ઉદય છે. બરાબર? શું સમજાયું? જલ્દી. પ્રત્યાચાના વર્ણીય સર્વભાગી પ્રકૃતિ છે ને એના ઉદયમાં શું થશે? જલ્દી લાસ્ટ પોઈન્ટ એવું છે, મારે આમાં કનેક્ટ કરવું છે. જલ્દી. પ્રત્યાચાના વર્ણીય સર્વભાગી પ્રકૃતિ છે એના ઉદયમાં શું થશે? એ મુનિ અવસ્થાનો સર્વથા ભાગ. હવે પ્રશ્ન એ છે કે પ્રત્યાચાના વર્ણીય સર્વભાગી છે અને સર્વભાગી નો ઉદય છે અને અહીંયા સંયમમાં સંયમ દશા બની. દશા કઈ છે? પૂર્ણ સંયમ નથી પણ સંયમ સંયમ દશા પણ છે. બરાબર? તો ઉદય પ્રત્યક્ષ નો અને અહીંયા સંયમ સંયમ દશા બની છે. પૂર્ણ અસંયમ નથી, પૂર્ણ સંયમ નથી, સંયમ સંયમ દશા છે. અને ઉદય કર્યો છે પ્રત્યક્ષ ખાનાવણી. પ્રત્યક્ષ ખાનાવણી નો ઉદય દેહ ઘાતી હોવા છતાં પણ એના ઉદયમાં ભલે મુનિ અવસ્થા નથી પણ અસંયમ નો ભાવ નથી, સંયમ સંયમ નો ભાવ છે. એટલે માટે સંયમ સંયમ ને સાંભળજો, સાર્વક્ષણિક ભાવમાં આધાર ભેદમાં અલગ થી એ સંયમ સંયમ ને મૂકો. કારણ કે ખરેખર સાયો સાંભળ, એક વાર ખરેખર સાયો ક્ષમિક ચારિત્ર તો પ્રગટ થશે 6 થી 10. એની પહેલા સાયો ક્ષમિક ચારિત્ર નથી. કારણ કે સાયો ક્ષમિક ભાવ ગઠિત તેમાં થાય દેહની પ્રકૃતિમાં, સ્વંજનન માં ગઠિત થશે. જે આપણે નેક્સ્ટ ટાઈમ ગઠિત કરીને બતાવું છું તમને, એ સ્વંજનન માં સાયો ક્ષમિક ભાવ ગઠિત થશે. એટલે ખરેખર સાયો ક્ષમિક ચારિત્ર છતાં ગ્રસ્થાની ચાલુ થશે. છઠ્ઠા થી દસમા વંશાન સુધી સાયોક્ષમિક ચારિત્ર હોય. કારણ કે સાયોક્ષમિક ભાવ દેહ ભાગી પ્રકૃતિમાં ઘટિત થાય, સર્વભાગીમાં નહીં થાય. અને અનંતાનુબંધી આ પ્રત્યાચાર પ્રત્યાચાર સર્વભાગી છે અને સર્વભાગી જ્યાં સુધી છે ત્યાં સુધી સાયોક્ષમિક ભાવ ઘટિત નહીં થાય. ચોથા વંશાનમાં ઔદૈક અસંયમ છે અને પાંચમા વંશાનમાં સંયમ સંયમ છે. એ સંયમ સંયમ પણ સાયોક્ષમિક ભાવ નથી, એને ઉપચાર થી સાયોક્ષમિક ભાવ કહેવામાં આવે છે. કેમ ઉપચાર થી કહેવામાં આવે છે? કારણ કે એ સંયમ સંયમ ભાવ અપ્રત્યાખ્યાના વર્ણ નો ઉદય છે ને તો પણ એ સંયમ સંયમ બન્યું છે. એ પ્રત્યાખ્યાન કે નો તે દીક્ષા, મિનિ દીક્ષા નહીં પણ પૂર્ણ સંયમ ને ભાવ નથી કરતું. એને માટે એક અપેક્ષા થી સંયમ સંયમ ભાવ ને સાયોક્ષમિક ના 18 ભેદ માં લેવામાં આવ્યો છે. પણ ખરેખર સાયોક્ષમિક ચારિત્ર ની શરૂઆત કયા ગુણસ્થાન થી થશે? છઠ્ઠા થી 10. ખ્યાલ આવે છે? સાયોક્ષમિક ચારિત્ર, જલ્દી એક વાર, સાયોક્ષમિક ચારિત્ર છઠ્ઠા થી દસમા અને એની પહેલા પાંચમા માં સંયમ સંયમ, ચોથામાં અસંયમ અને સંયમ સંયમ અને અસંયમ એમાં ઉદય સર્વઘાતીઓ છે. હાય, બે ભાતી નો ઉદય તો છઠ્ઠા થી ચાલુ થશે. અને છઠ્ઠા થી સાતમા ની જે અવસ્થાઓ છે એ સો બ્યુટિફુલ, એ સો નાઇસ. હવે તમે સમજો ને, એ સંજનન નો રોલ તમને છઠ્ઠા માં શું છે, એ સંજનન નો રોલ સાતમા માં શું છે, એ સંજનન નો રોલ 8, 9, 10 માં શું છે, એ મારે આજે લેવું હતું પણ મને ખબર હતી નહીં લઈ શકું. તો પણ તૈયારી કરીને આવી હતી મને, હવે નેક્સ્ટ સન્ડે નું. નિજ નિધિ નિજ મે બતાઈ यह अनंत इसके लिए भी नवाई मात भला, इसके लिए भी नवाई मात को वंदना शतवा. બોલો ભક્તો, એ મૌન ઇન્દ્રા માંથી જવાબ લાવી ક્ષમતા રસનું પાન કરાવનારી અને કામ નહીં નિત્ય બોલી ની દ્વાર દશાની પરમ ઉપકારી જીવવાની માં.